સહજાનંદ સ્વામી મહારાજ. કુબા ઘર મેળી હવેલી કે ભૂદર ભાડા છે, બેઠા બંગલે શંકા મેલી કે ભૂદર ભાડા છે, મંદિર મંડપ દલીચા દેરે કે ભૂતર ભાળા છે, તંબુ રાવટીએ બહુવેરે કે ભૂધર ભાળા છે, અટારી અગાશી જાળીએ કે બેઠા મોહનજી માળીએ કે ભૂધર ભાળા છે, ઓટે ઓસરી પડશાલ કે ભૂધર ભાળા છે, દીધા ત્યાં દર્શન દયાળે કે ભૂધર ભાળા છે, બેઠા ચોક ફળી ચોતરે કે ભૂધર ભાળા છે, છાટી ભૂમિ ફુવારા ભર કે ભૂધર ભાળા છે, સારી આસણી સાદરીએ કે ભૂધર ભાળા છે, દર્શન કામળી પર કરીએ કે ભૂધર ભાળા છે, ગોદડી ગોદડા ગાદલા કે ભૂધર ભાળા છે, ત્યાં દર્શન થયા છે ભલા કે ભૂધર ભાળા છે, ઝાડ પાડ ને પાષાણે બેઠા ભૂમિ પર જન જાણે કે ભૂધર ભાળા છે, ગાડી વેલ રથ પાલખીએ કે ભૂધર ભાળા છે, મૂર્તિ મેન બેઠી લખીએ કે ભૂધર ભાળા છે, ગાડે ચારટ સુખ પાલે કે ભૂધર ભાળા છે, જુએ જનવાલા ને વાલે કે ભૂધર ભાળા છે, કરી કરલીએ બહુ બાજે કે ભૂધર ભાળા છે, સોનેરી સુખલાદી સમાજે કે ભૂધર ભાળા છે, બેઠા નિજ સેવકને અંશે કે ભૂધર ભાળા છે, બેઠા નિજ સેવકને અંશે કે ભૂધર ભાળા છે, જેમ બ્રહ્મા બેઠા હંસે કે ભૂધર ભાળા છે, બેઠા નિજ સેવકને અંશે કે ભૂધર ભાળા છે, બેઠા નિજ સેવકને ખંભે કે ભૂધર ભાળા છે, જેમ બ્રહ્મા બેઠા હંસે કે ભૂધર ભાળા છે, કે ભૂધર ભાળા છે. ભગવાનની મૂર્તિ, એના ચિંતવનનો આધાર નિષ્કુળાનંદ સ્વામી આપણને આપે છે. શ્રીજી મહારાજની મૂર્તિનું સેજે સ્મરણ થાય અને નિષ્કુળાનંદ સ્વામી તો પોતે એ જ રીતે સતત ચિંતવન કરે છે, કેટલું એમનું મન ભગવાનમય હશે, કે ક્યાં 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 કેવી રીતે શ્રીજી મહારાજ બેઠા છે એ બધું જ એમને યાદ છે, એમણે કેવી રીતે નિરખ્યા હશે, દર્શન કર્યા હશે, કે એમને ભૂલાયા જ નથી, અને જાણે આજે જ નિરખતા હોય એવા ભાવથી જ વર્ણન આવતું હોય છે. શ્રીજી મહારાજ કહે છે કે જયારે મને સહિત એકાગ્ર થઈને મહિમા સહિત દર્શન કરે તો એ દર્શન ક્યારેય વિસરાતું નથી. નહીતર મહારાજે એવું કહ્યું કે લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ એને ક્યારેય મૂર્તિ ધાર્યામાં આવે નહીં. તો નિષ્કુળાનંદ સ્વામીએ ઝીણું ઝીણું જે બધું વર્ણન કર્યું છે એ આપણને વિચારતા પણ કરી મૂકે છે અને ભાવ જગતમાં આપણને ડૂબાડે પણ છે. શ્રીજી મહારાજ ઓસરીએ બેઠા છે, વૃક્ષ ઉપર બેઠા છે, ગાડી ઉપર બેઠા છે, ઘોડા ઉપર બેઠા છે, હાથી ઉપર બેઠા છે, ઊંટ ઉપર બેઠા છે, ભક્તજનના ખભા ઉપર બેઠા છે, અને જાણે એવા લાગે છે કે જાણે બ્રહ્મા હંસ ઉપર બેઠા હોય. કારણ કે શ્વેત વસ્ત્રધારી પાર્ષદો ભક્તો હોય એના ખભા ઉપર મહારાજ બે ડાબે જમણે એક એક ચરણને લટકાવી અને જ્યારે મહારાજ બેઠા હોય ત્યારે એવું દર્શન જ થાય. માણાવદરના પ્રસિદ્ધ ભક્ત છે માયારામ ભટ્ટ, એવા જ ભક્ત મહિમાવાળા મુસલમાન હતા, એનું નામ હતું આલસી ઘાંચી. બહુ જ મહિમાવાળા, રોમ રોમ એને મહારાજ નો મહિમા છલકાયા કરતો. રામાનંદ સ્વામીથી એમને સત્સંગ થયેલો, રામાનંદ સ્વામીને વિશે એને પૂર્ણ ભાવ. રામાનંદ સ્વામીની પાસે આ મયારામ ભટ્ટ, પર્વતભાઈ એ બધા બેસનારા ભક્તો. એકવાર માણાવદરમાં રામાનંદ સ્વામી આવ્યા એટલે આ બધા ભક્તો બધા જ બેઠેલા 8-10, એમને કહ્યું કે ભાઈ સાંભળો, એક વાત યાદ રાખજો, જેમ કોઈ નટ હોય, ખેલાડી હોય, એ જ્યારે કોઈ વેશ ભજવવા આવે ત્યારે એની પહેલા ડુગડુગી વગાડનારો આવે, પડ જગાવે અને ત્યાર પછી ખરો ખેલ ભજવનાર આવે. એમ ભક્તો હું તો ડુગડુગી વગાડનારો છું, આ પડ જગાવવા માટે આવ્યો છું, બાકી ખરો વેશ ભજવનાર નટવર તો હવે આવી ગયા છે અને થોડા વખતમાં એ તમારી પાસે આવશે, એને ઓળખજો, એનો આશ્રય કરજો અને એનું ભજન કરજો. હવે આ બધા ભક્તોને તો રામાનંદ સ્વામી વિના બીજે સેજ પણ મન ડગે જ નહીં, એવા નિષ્ઠાવાળા હતા. અને સ્વામી આવી વાત કરી એટલે કોઈએ પૂછ્યું કે સ્વામી વળી તમારાથી એ મોટા? સ્વામી કે અમારી જેવા તો એના ચરણના ઉપાસી છે. ઓહો, તો આલસી ઘાંચી કે મહારાજ હું તો રહ્યો મુસલમાન, મને કઈ બીજી હિન્દુ રીતની બીજી બહુ ખબર હોય નહીં, મને કેમ ઓળખાય કે એ તમે જે કહેતા હતા એ આવી ગયા છે, એ ભગવાન આવી ગયા છે, એ પુરુષોત્તમ આવી ગયા છે, એ પરમેશ્વર આવી ગયા છે, એ ખુદ આવી ગયા છે, હું ભીણો નથી, મારી જાડી બુદ્ધિ છે, મને ઓળખાઈ જાય ને ભૂલો ન પડું એવું કઈ કરી દે. આવું માગી લેવું ને આવો વિચાર આવો ને એ બહુ મહત્વનો હોય છે કે અમે ભૂલા ન પડીએ એવું કઈ કરજો, એ સમર્પણની પહેલી નિશાની છે. પણ લગભગ આપણે આપણી બુદ્ધિ ઉપર બહુ ચાલતા હોઈએ છીએ, અને આપણી બુદ્ધિ હંમેશા દગો દેતી હોય છે. એનું કારણ છે કે એને જે ઠીક લાગે એને યોગ્ય બનાવે છે. રામાનંદ સ્વામીને બહુ ભાવથી કહ્યું, એટલે સ્વામી કે આલસી, સારું તું ભૂલો ન પડી એવું અમે તને કહી. જો હું એક કીર્તન બોલું છું એને તું બરાબર કંઠે કરી લે. હવે એક કીર્તન મળતું નથી, પણ સ્વામીએ એને એક બહુ પ્રાચીન કીર્તન ભજન એને કંઠે કરાવ્યું ગવડાવીને. પછી સ્વામીએ એક એક કડીના અર્થ કર્યા. અને તો આ બરાબર યાદ રાખી લેજો, આ કીર્તન અને આ મેં કરેલા અર્થ. હા સ્વામી, હવે જે કોઈ આ કીર્તનના મેં કહ્યા એવા અર્થ કરી દે એને તું ખુદા માનીને આશ્રય કરી લેજે, જા. હવે આ વાતને અને બીજા કોઈને ખબર જ નથી ને, અને શું અર્થ કર્યા એ કોને કોને ખબર છે. આપણે ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે આજે ઉપાસીએ છીએ એવું નહીં, જ્યારે પ્રગટ હતા પૃથ્વી પર હતા ત્યારે જે એનું ભજન અને ઉપાસના કરતા હતા એમણે પણ ચકાસણીની એરણ ઉપર પૂરેપૂરા ચકાસીને પછી એમને આશ્રય કર્યો છે. એ સૌ પોત પોતાના ગુરુ અને ભગવાન માનીને ભજે એવા એ કોઈ ભક્તો નહોતા. રામાનંદ સ્વામી તો કીર્તન અને અર્થ સમજાવી અને પછી જતા રહ્યા. થોડો વખત ગયો અને પછી એમણે તો શ્રીજી મહારાજ આવ્યા, નીલકંઠવર્ણી રૂપે ધર્મધુરા સોંપી એ રામાનંદ સ્વામી દેહ છોડી દીધો. પછી ફરતા ફરતા પાછા માણાવદર શ્રીજી મહારાજ આવ્યા, આલસી ઘાંચી ને મગજમાં ઓલું બધા આગા પાછા થયા. લાલસી ઘાંચી કે મહારાજ તમે ભગવાન ખરા? મહારાજ કે જય શ્રી જિનકી યકીન, જૈસા જૈસકા અકીન, જેવી જેની શ્રદ્ધા. હું એક કીર્તન બોલું એના તમે અર્થ કરી દો. વાંધો નહીં, બોલ આલસી બોલ. એક એક કડી બોલતા ગયા, મહારાજાના અર્થ કરતા ગયા. ચાર કડીનું ભજન, એક કડીનો અર્થ કર્યો એટલે આલસી કે હા તમે 25% ભગવાન સાચા. વળી બીજી કડીનો અર્થ કર્યો એટલે આલસી ગાચીને કે મહારાજ હવે તમે 50% ભગવાન ખરા. એટલે મહારાજ કે તું આવી રીતે ટકાવારી મૂકે તો જ હું ભગવાન, નહીતર નહીં. ના મહારાજ તમે તો છો જ, પણ હજી બે કડી બાકી છે એનો અર્થ કરી દો. પછી બે કડીનો મહારાજે અર્થ કર્યો. આલસી ઘાંચી ઉભા થઈને મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત કર્યા. આલસી ઘાંચીને તો પછી થઈ ગયું છે મને, ઓહો જેનું રામાનંદ સ્વામી ભજન કરે એ ભગવાન મને મળ્યા. એને એક વધારે આનંદ શું હતો કે હું તો જાતનો મુસલમાન, મને આ ક્યાંથી મળે. એટલે આલસી ઘાંચીને તો એટલો બધો આઠેપોર આનંદ, એ ઘાંચી ઘાણી ચલાવતા હોય પણ આમ, તમારે બજારે હાલતા હોય કામ કરતા હોય પણ આમ કડિયાની કહું ફાટ ફાટ થાય એટલો બધો પાવર ભાવ. એટલે કોઈ એને પૂછે કે આલસી તને આટલો બધો આમ કેમ આમ કેપ સમાતો નથી? અરે ભાઈ જો તને વાત કરું, તું આવ ભિખારી છો અને તને કરોડો રૂપિયાનું એક રતન મળી જાય, નંગ મળી જાય તો તને કેમ થાય? અરે તો ફાટી પડીએ. હા તો મને કરોડો રતન શું, કરોડો કરોડો એવા કરોડો એવું મને સહજાનંદ સ્વામી રૂપી રતન મળ્યું છે એટલે મને ક્યાંય આમ કેપ સમાતો નથી. તે મહારાજ જયારે જયારે આવે ત્યારે એને એવો સખા ભાવ કે મારાને દોડીને બધ ભરીને ભેટી પડે. મહારાજ પણ આલસી ઘાંચીને બહુ ભેટે અને રમૂજી સ્વભાવ, શરીર 6 હાથ ઊંચું પૂરું, 6 હાથ અને પઠ્ઠાદાર એવું પહેલવાન જેવું શરીર, હાલે તો ધમધમ થાય એવું, અને માથા ઉપર હાઈવે, એવું ચમકારા માંગે ટુંડ્રો પ્રદેશ, સમજ્યા? અમારે એક સાહેબ ભણાવતા ને, તો પછી ભૂગોળ ભણાવવાનો આવે ને, એમાં ટુંડ્રો પ્રદેશ આવે. એટલે કોઈ છોકરો સાહેબ કે ટુંડ્રો પ્રદેશ શું? એટલે પેલાના શિક્ષકો ધોતી જબો ટોપી પહેરતા, એટલે ટોપી કાઢીને કે આને ટુંડ્રો પ્રદેશ કહેવાય. આમાં કશું ઉગે છે? તો કે ના, બસ જ્યાં કશું ન ઉગે એને ટુંડ્રો પ્રદેશ કહેવાય. મોટી તાલ, શરીર મોટું, રમૂજી સ્વભાવ. હવે જે વાત કરવી છે મજા નહીં કે ને, બહુ રમૂજ મહારાજ સાથે સખા ભાવની ભક્તિ. ત્યાં માણા વદર ને ગામ ગોંદરે ક્ષારવતી નદી છે. એ ક્ષારવતી નદીમાં મહારાજ ભક્તો સાથે બધા સ્નાન કરવા માટે ઘણી વાર જાય, સંતો ભક્તો હોય સમૂહમાં જાય. જળ ક્રીડા પણ સહજાનંદ સ્વામીની અદભુત છે. નાવા ઉતરે એટલે વાત મૂકી, એમાં એક ક્ષારવતી નદીમાં પાછો એક મોટો ઊંડો પાણીનો ધરો, અને ત્યાં જાય એટલે એમાં વધારે આમ ધુબકા મારવાની આનંદ આવે, તરવાની ઊંડા પાણીમાં મજા આવે. પણ આમ થોડું આમ છેટું એટલે પછી અહીંથી ત્યાં જવું એટલે કઈ આપણે પગ મૂકીએ તો રેતીના પ્રદેશનો ભાગ હોય એમાં આમ જલ્દી ચલાય નહીં, ચાલવામાં થોડું મુશ્કેલી પડે. આપણે ચપ્પલ પહેરાવે, જોડા પહેરાવે, એમાં રેતી ભરાય. ન પહેર્યા હોય તોય આપણે ખૂંચા જઈએ એટલે ચાલવાની મજા આવે નહીં, કષ્ટ પડે. એટલે આલસી ગાંચી કે મહારાજ હવે તમે આમ ચાલો છો અને કષ્ટ પડે છે, તમે એમ કરો મારા ખભા ઉપર બેસી જાઓ. વાત હતી ને આપણે બેઠા નિજ સેવક અને અંશે, અંશ એટલે ખંભો, બ્રહ્મા બેઠા જેમ હંસે. આલસી ગાંચી હેઠા બેસે, મહારાજાના ખભા ઉપર બે પગ પલાણી અને બેસે, અને પછી પેલો આલસી ગાંચી ચાલે. પણ મહારાજ છે ને કઈ હરખા રહીએ નહીં, એને જેમ સખા ભાવ તો આમ નહીં પણ એમનો સખા ભાવ તો મહારાજાના માથા ઉપર તબલા વગાડે અને એના માથા ઉપર હાથ ફેરે, રમૂજ કરે, એને ગાલે દાટી હાથ ફેરે, જાણે ઘોડાનું ચોકડું હોય ને આમ અંગળું પકડે, અને પાછા અધુરામ પૂરું એને પેટ હોય ત્યાં જ બરાબર મહારાજના બે ચરણની પેની આવે એટલે મહારાજના પેનીના ગોદા મારે એના પેટમાં, અને પાછા કે હલ ચલ ચલ ઘોડા ચલ ચલ હરખો હરખો હાલજે, હા કે હરખો હાલજે. અને વલ આલસી ગાંચી કે એક તો ખાણ ખૂટણ કઈ ખાવા દેવું નથી, અને થાલા આમતા ગોદા મારો છો, અને કે હાલ ઘોડા હાલ ચલ ઘોડા ચલ ચલ ઘોડા ચલ, હખણા રેજો ને તો ટાંટીઓ ચાલી હેઠા નાખીશ કે. તો મહારાજ કે માળો આ ઘોડો તો અકોણો છે, તો અકોણા થાવું પડે, હખણા બેસો. એમ મહારાજ રોજે રમૂજ કરતા કરતા એની સાથે આવે, અને ઓલા ગુનો આવે કે આલથી ગાંચી ઉભા રે, અને મહારાજ એના ખભા ઉપર ઉભા થાય, અને ખભા ઉપર ઉભા થઈને મારા જમ્પ લગાવે અને ક્ષારવતીના ગુનામાં દબાંગ દઈને પડે, અને પછી બધા સંતો ભક્તો એ ગુનામાં નાવા માટે ઉતરે, અને પછી જળ ક્રીડા જામે, અદભુત રીતે મારા સ્નાન કરે, કીર્તનો ગાય, આનંદ આનંદ થઈ જાય, વળી પાછા વસ્ત્રો બદલે, આલસી ગાંચીના ઉપર બેસે, અને વળી પાછા રમૂજ કરતા કરતા આ કાંઠે ઉતારે. એટલે નિષ્કુળાનંદ સ્વામી બધાએ જોયું હોય ત્યારે મહારાજ ને એમ જોઈને કે ઓહો નિજ સેવક ને બેઠા છે હંસે, પણ કેમ કેવા લાગે છે કે જાણે બ્રહ્મા બેઠા જેમ હંસે, એવા સુંદર દર્શન થાય છે. પણ યાદ રાખ્યું છે સ્વામીએ એ જોવાની વાત છે, તો દાસ ભક્તિ છે, સખા ભક્તિ છે, કાંત ભક્તિ છે. કાંત એટલે પ્રિયતમ અને પ્રિયતમાની ભક્તિ, પતિ પત્નીના જે ભાવ હોય, પોતાના પ્રભુને પતિ ભાવથી ભજવા, મીરા જેવી રીતે ભજતા હતા, એ કાંત ભક્તિ કહેવાય. ચોથી છે વાત્સલ્ય ભક્તિ. જશોદાજીમાં હોય એ પોતે પુત્ર ભાવે ભગવાનને જેમ ભજે, ભક્તિ માતા પુત્ર ભાવે ભગવાનને ભજે, જેતલપુરના ગંગામાં મહારાજને પુત્ર ભાવે એમને ભજે, સેવા કરે, અને મહારાજ પણ એવા લાડ કરે કે જ્યાં સુધી ગંગામાં એમ ન કે હાલ દીકરા જમવા, ત્યાં સુધી જમવા આવે જ નહીં. માં કારો તો તુકારો તો પણ ભગવાનને પણ ગમે છે, એ વાત્સલ્ય ભક્તિ છે. આમાંનો કોઈક ભાવ આપણા હૃદયમાં સ્થિર થવો જોઈએ. હવે સખા ભાવ તો બધાને ન આવે, કાંત ભાવ માટે તો કદાચ સ્ત્રી ભાવ જોઈએ, અથવા તો પછી એવો ગોપી ભાવ પ્રગટ થઈ જવો જોઈએ. વાત્સલ્ય ભાવ છે એ જો એવો પ્રેમ ભાવ હોય તો આવે, પણ એક સહજ દાસ ભાવ આવી જાય. દાસ ભાવમાં સ્વામી સેવક ભાવ કે એ આપણા માલિક છે ને આપણે એના સેવક છે, પણ એમાં થોડુંક આપણને કહેવાનું મન થાય કે એ ભાવમાં થોડું એવું કરવું કે સ્વામી સેવક ભાવ દાસ ભાવમાં જ વસ્તુ બરાબર છે, પણ આપણે પિતા પુત્રનો ભાવ સ્થાપિત કરવો, એ મારો બાપ છે ને હું એનો દીકરો છું. કારણ કે દાસ ભાવની અંદર દુરાવ છે, માલિક ભાવ હોય તો માલિકની સાથે દાસ ભાવને થોડુંક અંતર છે, મર્યાદા પણ છે. દાસ કોઈ દી એમ ખોળામાં ન બેસી શકે, દાસ કોઈ દિવસ માલિકના ખોળામાં ન બેસે, એને કઈ દાઢી હાથ ન ફેરવી શકે, એને ગાલે હાથ ન ફેરવી શકે, એને ગાલે ટાપલી ન મારી શકે, એની કઈ મૂછો ન ખેંચી શકે, એનો કઈ કાન ખેંચી ના શકે. દાસ છે એ સીધા હાથ જોડીને જ બેસવાનું હોય, પણ દીકરો તો બાપના ખોળામાં કૂદકા મારે અને એના ખભે બેસી જાય, એની મૂછો તાણે, એના કાન તાણે, નાક તાણે. એ આપણે એવો ભાવ કે આપણે એના દીકરા છે ને એ આપણો બાપ છે, એવો ભાવ જયારે આપણે રાખીએ ત્યારે આપણને આનંદ આવે. એવી રીતે સ્તુતિ કરવામાં, પૂજા કરવામાં, માનસ પૂજા કરવામાં, દંડવત કરવામાં એ ભાવ સ્થિર થઈ જાય તો પછી આપણને સેજે એવું લાગે કે હવે બાપ બેઠો હોય તો પછી દીકરાને કઈ વાંધો છે નહીં. આપણે દીકરા થાય તેને બાપ થવું જ પડે, આપણે દીકરા થવા તૈયાર હોઈએ તો એને બાપ થવું જ પડે. આમ તો છે જ આખા બ્રહ્માંડોનો અનંત જીવોનો બાપ છે જ, પણ આપણે માનવા તૈયાર નથી, આપણે માનવા તૈયાર નથી કે આપણો બાપ છે. કારણ કે આપણે બીજા બધા બાપ માની બેઠા છીએ, પછી એને મૂકી દેતા નહીં, મુકાય તો નહીં પાછું. પણ ખરેખરા તો પરમ પિતા આપણા ભગવાન છે. તો જે તે ભાવે ભગવાનની સાથે પ્રેમ, મૂળ વસ્તુ કોમન પ્રેમ છે. પ્રેમ અતિ હોય એટલે બહુ મોટી વાત છે, અને પ્રેમથી જ ભગવાન કેવા કેવા ભાવ પૂરા કરે છે. એવો જ બીજો પ્રસંગ કહીશ, કાર્યાણીના અવસ્થા ખાચર અને એમના પત્ની સીતબાઈ બહેનોને એક સહજ ફાયદો છે કે એની પાસે અહીંયું એ ભાવથી ભરેલું હોય, સમર્પિત થઈ જવું એ સ્ત્રીઓનો સહજ સ્વભાવ છે, અને આક્રમક થઈ જવું એ પુરુષનો સહજ સ્વભાવ છે. એટલે પુરુષ જલ્દી, તમે જોજો, તમારે દીકરો હોય ને દીકરી હોય, બે ને તમે મંદિરે લઈ આવો તો દીકરી છે ને એ તરત માથું નમાઈ દેશે, તમે નમાયું તો તરત નમાઈ દેશે, તમે સેજે કદાચ ન નમે, સેજ આમ કરો તો દીકરી તરત જ એ પ્રમાણે નમી જશે, ઠાકોરજીને પગે લાગી લેશે. દીકરાને તમે આમ માથું પર સ્વામીને પગે લાગો, જલ્દી નહીં નમે. જો જન્મથી જ એને કોણ જાણે આ પુરુષને એવું છે એ નમે જ નહીં. અમે ઘણી વાર જોઈએ ખેલ થતા હોય, છોકરાને લઈ આવે, છોકરો જયારે એવું કરી કેટલું કે સામે પગે લાગો હતો એટલે આમ ન કરે, દંડવત કરવાનું કે અડધો પડધો કરીને પછી બાપુજી સામે જો એ બરાબર કરે છે. છોકરા બહુ હોશિયાર હોય, 8-10 વર્ષનો છોકરો એક નાની ચોપડી વાંચે, એની ચોપડી એ હતી કે બાળ ઉછેર કેમ કરવો. એના બાપુજીને તો મગજ ફરી ગયો, એલા તારી ઉંમર નથી આ ચોપડી વાંચવાની, આ ચોપડી તો અમારે વાંચવાની. તો કે ના પપ્પા, મારે વાંચવી પડે, તમે મારો ઉછેર બરાબર કરો છો કે નહીં. આજના છોકરા એવા જ છે. આજે 3 વર્ષનું છોકરું તમારા બધા મોબાઈલ ને ગમે તેની ઓપરેટ કરી શકે છે, આપણને ગમ નથી પડતી. કોમ્પ્યુટર બધા ધડાધડ ખોલી નાખે છે અને એને ખોલેલું આપણે બંધ કરતા નથી આવડતું. એવા છે. એટલે બાળક પુરુષને સહજ અહંકાર છે, અને સ્ત્રીઓને સહજ રીતે સમર્પણ છે, દિલ છે, આંસુ છે, ભાવ છે. એટલે ભક્તિનો જે સહજ ઢળાવ છે આમ સ્ત્રીઓ મેદાન મારી જાય છે. પણ હવે હશે બીજું આપણા શું જેવા ભાગ બીજું શું. એટલે સીતભાઈ ને મહારાજમાં પ્રેમ હોય સ્વાભાવિક છે, પણ છતાંય પ્રેમ ભક્તિ તો અદભુત છે. તો ચોમાસાની ઋતુ છે, અષાઢ મહિનો છે, વરસાદ જામ્યો છે, વીજળીના કડાકા થાય છે, ધરતીને આકાશ હમણાં ભાંગીને જાણે ભૂકો થઈ જશે એવા કડાડાટી બોલે છે, અને ધોધમાર વરસાદ પડે છે, નદી નાળાઓ છલકાઈ ગયા છે, ક્યાંય દેખ્યું દેખાતું નથી, રાત જામી છે, ઘોર અંધારું છે, પણ સીતબાઈને પોતાના ઘરમાં ઊંઘ આવતી નથી. ઓહો હો, અત્યારે મહારાજ ક્યાં છે? એ જીમ્યા હશે કે નહીં જીમ્યા હોય? એનો એવો સ્વભાવ છે, કરુણાળો સ્વભાવ છે, કે વનવગડે એકલાય વિચરી જાય છે ત્યારે કોઈને ખબર હોતી નથી કે ક્યાં છે. આવા વરસાદમાં ક્યાંય પલળતા હશે તો, આવા વરસાદમાં જીમ્યા હશે કે નહીં જીમ્યા હોય? એનું પાછું એવું છે કે એ જરાય શરમ સંકોચ અનુભવે તો કોઈની પાસે ખાવાનું માગે નહીં, ઓઢવાનું પૂરું ન મળ્યું હોય તો એ ન માગે. આવો એમનો સહનશીલ સ્વભાવ છે, કોઈને દુઃખ ન આપ. અરે જો અહીંયા હોય તો હું એમને સારી રસોઈ બનાવીને જમાડું, સરસ પલંગે બિછાવું, ઓઢાડું, પણ ક્યાં આવશે? પલંગે પાથરી દીધો, જો આવે તો મહારાજને ઓઢાડું, સરસ મજાના ઓશિકા ગાદલા ગોદડા ધડક્યો મૂકી સગડી ચૂલો સળગાવીને તૈયાર રાખ્યો, એટલો બધો ભાવ. જો અચાનક ક્યાંયથી વળી મહારાજ આવી જાય તો એનો સગડીએ તપાડું, આવામાં ક્યાં હશે? ક્યાં એમને દુઃખ તો નહીં થતું હોય? બોર બોર જેવડા આંસુ પડે. જેમાં હશે કે નહીં, પરબ પૂરું ઓઢવાનું મળ્યું હશે કે નહીં, પલંગ પાથરનું મળ્યું હશે કે નહીં, કે ઉતારો સારો મળ્યો હશે કે નહીં? એ તો કોઈ ગરીબને ત્યાં જઈને બેસી જાય ને એને ત્યાં કઈ સગવડતા ન હોય તો આ કઈ બોલે નહીં. અરે રે, એનું શું થતું છે? હે નાથ, હે મારા પીવું ક્યાં હશો? એ વાત તવાય છે, તડપે છે પ્રેમમાં, વિયોગમાં, હેતમાં. અને શ્રીજી મહારાજ સારંગપુરમાં જીવા ખાચાના દરબારમાં સુખેથી પોઢ્યા હતા, પણ આનો તડપ મહારાજે ગોદડું ફેંકી દીધું ને એકદમ બેઠા થઈ ગયા. માત્ર દાદર બાજુમાં બેઠા હશે, માળા કરતા હશે, મહારાજને કીધું કેમ મહારાજ જાગી ગયા? મહારાજ કે માત્ર તાબડતોબ આપણે અત્યારે કાર્યાણી જવું પડશે. લે વળી શું થયું અત્યારે? આમ જો બહાર નીકળે એવું છે, આપણે દેશી ભાષામાં કે વરસાદ બહુ વરસતો હોય ત્યારે શું કહેવાય, હુઈડ બોલે છે. એ હુઈડ બોલે છે એનો મને અર્થ નથી સમજાતો, ભાવ સમજાય છે. હુઈડ બોલે એટલે આમ બોથારો બોલતો હોય વરસાદનો ધોધ, એને હુઈડ બોલે છે. હવે હુઈડ શું કહેવાય, એ કેવું પ્રાણી છે કે ફળ છે મને નથી ખબર, પણ હુઈડ બોલે છે. આમ જુઓ આમાં ક્યાંય પડ્યો, આગળ અંધારી મેઘલી રાત, આમાં ક્યાંય જવાય જવું પડશે. તારે આવું આવ, નહીતર હું ઉપડ્યો. ઉઘાડે પગે એમ ને દોટ મૂકી, ઓહો માતરા દાદલ કે મહારાજ ઉભા રહ્યો, હું આવું છું, હું તમારે હારી આવું આવું છું. હાલ તો આવવું હોય તો હવે રેવાય એવું નથી. હવે જીવા બાપુ એના ઓરડા પોઈડ્યા હોય, આ પોઈડ્યા ને આ રાતે નીકળી ગયા, માતરા દાદલ ને હારે લીધા. હવે પાણીના ધોધ હાલ્યા જતા હોય અને મહારાજ એમાં આમનો હાલ્યા જાય, માતરા દાદલ થી જોઈ શકાય નહીં. અરે મહારાજ, આટલું બધું કષ્ટ સાને બેઠો છો, રાત રહી જાઓ, સવારે તમે કેશો ત્યાં જાય છો? ના, રેવાય એમ જ નથી. પણ શું એવું આભ ફાટી ગયું છે? તને નહીં ખબર પડે, આભ ફાટી પડ્યું છે. તો મહારાજ હવે એક એક કામ કરો, મારા પ્રભુ તમારું કમળ શરીર છે, બ્રાહ્મણ નો દેહ છે, અને હું તો ક્ષત્રિય બચ્ચો છું. મહારાજ ઉભા રહ્યો, મારું આટલું માનો, હું બેસી જાઉં, મારા ખભા ઉપર બેસી જાઓ તમે, એટલે હું તમને સુખરૂપ. આ પાણીમાં આમ હલાય નહીં મહારાજ, અને પાછું મોજડીએ પહેરી નથી, અને કેવી રીતે આમ નીકળાય મહારાજ? અને મહારાજ માતરા દાદરના ખભા ઉપર બેઠા અને શ્રીજી મહારાજને લઈને માતરા દાદર નીકળ્યા. એ સારંગપુરથી કારિયાણી આવ્યા, રાજનો ગજર ભાંગ્યો હશે, અને એ વસ્તા ખાચરના દરબારગઢના ઓરડાની ડેલી અને સાકળ મહારાજે માતરા દાદરના ખભા ઉપર બેઠા બેઠા ખખડાવી અને ટવકો કર્યો, સીતભાઈ સીતભાઈ. અરે આ મહારાજ નો અવાજ છે. એકદમ દોડતા આવીને જ્યાં દરવાજો ખોલ્યો અને બારીમાંથી જોયું અને મહારાજને જોયું, આ હા હા, મને હતું એમ જ તમે પલળતા છો, ક્યાંય તમને કોઈ એનો ઉતારો મળ્યો નથી મહારાજ. હા મહારાજ કે એવું નહોતું, ઉતારો તો મળ્યો તો તે પલાળ્યો છે, મીરાય તે સૂતો હતો. આજે આ બધું કહેવાય છે ને પોઝિટિવ થિંકિંગ ને પેલું થિંકિંગ ને પછી જેવું જોઈએ, એટલે આ ભગવાનને ભાવ રાખ્યો એવો તો પછી ભગવાનને પલળવું જ પડે. મહારાજને નીચે ઉતર્યા, એકદમ તરત મહારાજને સ્નાન ગરમ પાણી કરીને કરાવ્યું, વસ્ત્રો પહેરાવ્યા, મહારાજને સગડીઓ આપી તાપ્યું અને બેઠા વસ્થા ખાતર પણ આવી ગયા. મહારાજની સાથે થોડા વાતે વળગ્યા. એ દરમિયાન સીતુભાઈ સરસ મજાના ગરમ ગરમ રોટલા ને જે કાંઈ બીજું બને એ બનાવી અને મહારાજને પ્રેમથી જમાડ્યા. જમીને સૂતા હતા પણ ભૂખ નથી એને હોતી, ભાવની ભૂખ હોય છે. મહારાજને પ્રેમથી જમાડ્યા. એ ભૂખ લાગી હોય ને અડધી રાત વીતી ગઈ, છોકરો રિહાઈને સૂઈ ગયો હોય ને પછી પેટમાં ગડગડ ગડગડ મને થવા, પછી એની મેળે જે રોટલો નું ઓલું દૂધ પીડ્યું હોય ને એ લઈને જે જમે ને એનો બહુ સ્વાદ મીઠો હોય. આ શેર વાળાને ખબર ન હોય, ગામડામાં છોકરા રિહાય ને પછી જે રોટલી લૂખી અને હારે મરચાંને ભૂકી અને ઓલું દૂધ, એની માન ખબર જ હોય કે આ અત્યારે રીસાણો છે, પાછો રાતે ઉઠીને ખાવાનો જ છે, એટલે એને દૂધ રાખી જ મૂક્યું હોય. પછી રોટલી ને દૂધ જમીને પછી પાછો એને મેળ મેળ હુઈ જાય. કીધે કુંભાર ગધેડે ન ચડે પણ હારે, એટલે એને મેળે ચડી. એ સરસ મારા રોટલા દૂધ ને બધું જીમા, સરસ મજાના ગાદલા બિછાના કર્યા હતા મહારાજ ને પોઢાડ્યા. સવારે જીવા ખાતર ઉઠ્યા જ મહારાજ ન મળે, આને ફાળ પડ્યા ક્યાંય ગયા, માત્રા દાદા લઈ નમળે ને આ જ નમળે, અત્યારથી મોબાઈલ તો નહીં. એ પછી ગોતવા નીકળે પણ એ આખી અલગ કથા છે. પણ પ્રેમ હોય તો મહારાજ દોડતા છે અને ભગવાન ભક્તોના ખભા પર બેઠા છે. એ ભક્તોને ધન્ય છે જે અનંત કોટી બ્રહ્માંડને ધારણ કરે છે, એને પોતાને ખભે ધારણ કરવાનો અવસર આવે એવો કયો ભક્ત છે. અનંત બ્રહ્માંડો અને બ્રહ્માદિક જે વિરાટ નારાયણ જેવા બ્રહ્માદિ દેવતાઓ જે ભગવાનની આજ્ઞા ધારી અનંત કોટી બ્રહ્માંડોનો જે ધરતલ છે, તો આ સેવા ન મળે એ આલસી ગાંચી જેવા અને માતરા ભક્ત જેવા એ પોતે એને ખભે ધારણ કરી અને જયારે એને વહન કરે એ કેવા ભાગ્યશાળી છે. શું સાધન કરવા પડે એને, કશા જ નહીં ભાઈ. ભગવાન જેને ખભે બેઠો વારે વાર ધન્ય છે. પણ સંસારમાં રહીને જો એક વાત, તમે મૂળ તો ભગવાનમાં ભાવ ને પ્રેમ કરવાની વાત છે ને, થોડુંક સમજાય તો થાય, નહીતર ન થાય. કથા વાર્તા કેવળ સાંભળ્યાથી કઈ નહીં થાય, પોતે મનન કરવું પડશે, પોતે વ્યતાની રીતે વિચાર કરવો પડશે. એ વિચાર કરીને એ જ્ઞાનને એ શબ્દોને પોતાના કરે તો જ જીવ જાગે, નહીતર જાગે નહીં. અત્યારે કઈ કોઈ પણ સાધુ સંતોને આપણે સાંભળીએ એને ઉપદેશ કહેવાય, પણ ઉપદેશ સાંભળ્યા પછી કે પોતાના અંતસ્ફૂર્ણથી જીવ જાગી જાય એને બોધ કહેવાય. અને બોધ જેને થાય એને બુદ્ધ કહેવાય, એને પ્રબુદ્ધ કહેવાય. અને એવો બોધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવનું કામ થતું નથી. ઉપદેશ તો આવે એથી માહિતી થઈ ને જીવમાં રહી જાય, બોધ થાવો જે મનન કરે તો. એક એક સામાન્ય તમે આમ બહુ વિચારી અને એક વિચાર કરો, આ જગતની અંદર આપણે શું વિશિષ્ટ છીએ, આપણે એટલે માણસ શું છે. જો આ પશુ પક્ષીઓ છે એની તમે જીવન ચેષ્ટા છે, દિનચર્યા, એને વિચારો. અત્યારે આ બધા રાતે જ્યાં મળ્યો છે ત્યાં આશ્રય લઈ લેશે, સવારે ઉઠશે, ઉઠીને શું કરશે, પશુ પક્ષીઓ બધા ઉઠીને શું કરશે, ખાવા પીવાનું, બાલ બચ્ચા સંભાળવાનું, આખો દિવસ બસ શરીરના નિભાવનું, પરિવારના જે એને પોતાની રીતે બાળ બચ્ચા છે એનો નિભાવ કરો, રાત પડે એટલે સુઈ જવાનું, વળી સવારે થી પાછું એ જ બધું ખાવું પીવું. શું ગુણાતીતાનંદ સ્વામી કહે, ખાવું ખાડો અને ખાટલો આ ત્રણમાં ક્યારેય કોઈને ગુરુ કરવો પડતો નથી. ઊંઘવા માટે કોઈ કઈ ટ્યુશન ક્લાસ રાખ્યા? ખાવા માટે કોઈ ગુરુ રાખ્યો? ગુરુ મને કઈ શીખવાડો મને ખાવાનું ભાવે, તો પછી ખાધા પછી જવું જ પડે. એમાં કોઈ ગુરુ કે ટ્યુશન ક્લાસ નથી રાખવા પડે. એટલે ખાવું, ખાડો, ખાડો એટલે જવું, અને ખાટલો જોઈ જવું અને સુઈ જવું, ને એની સાથે ખાટલો એટલે સંસારનો ખાટલો. એ વર ઉપરનું કોઈ એમ થોડા કે છે કે ઓહો હો મારે 25મું બેઠું તો હું તો લગ્ન કરવાનું ભૂલી જ ગયો, એવું તો કઈ નથી થતું. આ સહજ છે. તો પશુ પક્ષીઓ જે છે એ ખાય છે, પીવે છે, પરિવાર છે, એના જોડા ગોઠવાઈ જાય છે, માળા બાંધે છે, ઈંડાઓને સેવે છે, બચ્ચાઓ ઉછેરે છે, એને પછી હેત રાખે છે, એના માટે મરી પડે છે, એટલું બધું હેત રાખે છે. આવી રીતે બધું છે. એ ઊંઘી જાય છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુવીર નારાયણ, સરખું જ છે. હવે તમે એક નજર કરો, આપણે આપણે બકાત રાખજો, કારણ કે આપણે એવા નથી, એવું આપણે હકીકત છે. પણ આખી આ દુનિયામાં તમે જુઓ, માણસ કહેવાય છે પણ માણસ કરે છે શું સવારથી? હે, તો શું એમાં ભેદ શું છે? પેલું પશુ સવારમાં ઉઠીને બસ સીધું બસ આવીને એને ખાવા પીવાનું સાંભળે, આ લોકો ઉઠીને સીધું ચા પાણી કરો, નાસ્તો કરો, બ્રશ કર્યો, બસ. કૂતરાઓ સવારમાં ઉઠીને વોકિંગ કરતા હોય છે, જરી અંગ કસરત કરતા હોય છે, તમે જોજો, એ વ્યાયામ કરતા હોય છે, આમ શરીર તાણતા હોય છે, બગાસા ખાતા હોય છે, નથી કરતા, ખોટું નથી, સાચું છે. એ સમજે છે વ્યાયામ કરવો જોઈએ, પછી ગલગલિયા કરતા હોય, એકબીજા પાછળ દોડાઈને પૂછડી ખેંચે, નથી કરતા, કુસ્તી કરતા હોય છે સવારમાં, નથી કરતા. શિયાળામાં એ લોકો અડધો કલાક તો બધા ફરજિયાત કસરત કરતા હોય છે, અને પછી ખાવા પીવાનું, એ બધું કૂતરાઓ કરે છે. બાલ બચ્ચા તો એને છે, માળા તો એ બાંધે છે. કેવા સુઘરી સુઘરી કેવા માળા બાંધે છે કે હજી મગજ કામ નથી કરતું, એવું તો આપણને થાય નહીં. એન્જિનિયરો ભેળા કરો તો એવું તો કેમ થાય? અને એને કાંઈ નહીં, એક ખાલી એટલી એક ચોખા જેવડી ચાંચ હોય, અને પણ એ છતાં કેવું સરસ મજાનું ઘર બનાવે છે, એની અંદર વળી કેવા માળ ગોઠવા હોય છે, અને અવર જવર કે ગમે એવો પવન આવે હિલોળા. આમ આકાશમાં ઝૂલતું મકાન આપણા કોઈ એન્જિનિયરે બનાવ્યું છે? ઝૂલતા મિનારા છે, પણ ધરતી ઉપર આકાશમાં, આકાશમાં ઝૂલતું હોય અને એને એ મજો આવતો હોય છે, એવો તો આપણને નથી આવતો, એવો આનંદ એને હોય છે. કેવી કલા છે બધા. તો સારા ઘર એ બનાવે છે, સારામાં સારા ખોરાક તો એ ખાય છે. ઘણી વાર આમ સૂરજ ઉગતો હોય, હું આ બહાર ઉભો ગેલેરીમાં, અને ત્યાંથી આમ ક્યારેક જોઉં, દૂર દૂર આસોપાલવ કે લીમડાના વૃક્ષ, એની ઉપલી ડાળ ઉપર એ પક્ષી બેઠું હોય, કબૂતર છે, કોઈ હોલો છે, કોઈ ચકલું છે, એ બેઠું હોય, અને સૂરજ આમ ઉગતો હોય, એવું આમ પવન ની ડાળી જે ઝૂલતી હોય, આમ આમ દેતો. મેં કીધું આ આનંદ એને હોય, માણસ ને ન હોય. અને વાંદરા બેઠા હોય આરામથી આમ જોવો કે આપણને એમ થાય કે આ. અને તાજામાં તાજું દૂધ જો ગાયના વાછડાઓ પીવે છે, આપણે વળી પશ્ચ્યુરાઈઝ થયેલા ને આવા થયેલા ને તે થયેલા ને વળી પાણી નાખેલા ને આ નાખેલા ને એવા બધા પીએ છે, પાવડરના ડબલાના થલાણા. સારામાં સારા ચીકુ પાકે, કેરી પાકે, આપણે ખાઈએ, બધા દાબામાં નાખેલા કેમિકલ વાળા, અને પોપટ ને બધા પક્ષીઓ કેવા સરસ ફળ ખાય. તો આમાં શું માણસમાં વિશેષ શું છે? કઈ છે નહીં. આપણે શિખંડપુરી ખાઈને જેટલો આનંદ આવે, એટલો ભૂંડ ને કાદવ ખાવામાં આનંદ આવે. એને એઠવાડ આપો અને જે મજા કરે, તમે એને જોજો આના, અને મોઢા ઉપર ને પૂછડું પટપટા તમે જોજો, તો આપણને શિખંડપુરીમાં આનંદ આવે, ને એટલો જ એને ત્યાં આનંદ આવે. આપણને મશરૂનો સરસ મજાનો લીસા ગાલીચા પાથરેલા પલંગમાં સુવાનું મળે, અને જેવો આનંદ આવે એવો ગધેડાને રેતીમાં આળોટવાનો આનંદ આવે, એટલો જ આનંદમાં કશો ફેર નથી હોતો, આનંદમાં જરાય ફેર નથી હોતો. શું પશુઓ અને આપણા માણ આ બધા જીવાય જીવે છે એમાં, પછી ભલે ને કરોડાધિપતિ હોય, બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, જીવન શું? ન હરિનું સ્મરણ આવે, ન ભજન આવે, ન કાંઈ. એટલે એક છે ને સાધુ, ગામને બહાર વડલાનું ઝાડ નહીં, સાધુ બેઠેલો કૂતરો એક બહુ બુદ્ધિશાળી કઈક ભણી ગયો છે કોલેજમાં, કૂતરો છે આ સાધુ ને કોઈ પગે લાગે આવે બેસે બધા પ્રણામ કરે તે કૂતરો આમ જોઈ રાખે અડધો પોણો કલાક સુધી આ બધું જોયું. પછી બધા આગા પાછા ગયા ને એટલે પેલા કૂતરાએ પેલા મહારાજને મહાત્માને કીધું, મહાત્માજી નમસ્તે, શું છે મારે પ્રશ્ન પૂછવો છે, પૂછો. આ બધા તમને કેમ આવીને પગે લાગે છે એવું તમારા શું છે? મને કઈ ફેર નથી લાગતો મારા મન તમારા, મારામાં તમારામાં મને કઈ ફર્ક નથી લાગતો, અને તમને બધા પગે કેમ લાગે છે? સાધુ તો ઘડી તો અવાક થઈ ગયો કે આ તમારું કૂતરું જાતનું, અને મને કે મારા ને તમારા કઈ ફર્ક નથી. એટલે હું સંસાર છોડીને બેઠો છું. લે સંસાર છોડ્યો છે એટલે તમે શું કયો છો? એટલે અમારે કઈ ઘર બાર ન હોય તો મારે નથી, મેં ક્યાંય મકાન ભાડે રાખ્યું, હું તો શેરી ચોટો ગમે ત્યાં રીતે પડ્યો રહ્યો છું. મહારાજ તમારા કરતા તો હું મોટો યોગી છું ને સાધુ પુરુષ છું, તમે તો કોકના ઘરમાં ઘરી નહીં રાઈત રહ્યો છો. હું કોઈ દિવસ ક્યાંય નથી રહેતો, ગમે ત્યાં ખુલ્લા ચોકમાં ખાલી આમ ખાડો ગાળીને પીડ્યો રહું છું. સાધુ તો મારી વાત તો સાચી જ છે. હા તો પછી તમારામાં એવું શું છે? હાલો બતાવો. એટલે સાધુ કે હું ભિક્ષા માગીને ખાઉં. લે તો હું ભિક્ષા માગીને જ ખાઉં છું. કૂતરાની વાત જો, દલીલ એક એક સાચી જ છે ને, એ કે હું ભિક્ષા માગીને ખાઉં છું, હું ક્યાં રસોડું કરું છું? મારી પાસે ચૂલો કે પ્રાઇમસ કે ગેસનો બોટલ કાંઈ છે જ નહીં, હું તો રાશન નથી રાખતો. અને તમે તો જોડીએ રાખતા છો, કારણ કે એમાં આવે તેમાં રાખી મૂકતા છો, સાંજે કામ આવશે, મારે તો એ નથી. અને ભિક્ષા માગો છો તમે, પાત્ર રાખો છો, કટોરો રાખો છો, એ પાત્ર માં લ્યો છો, પાણી પીવાની તુંબડી રાખો છો, મારી પાસે એ નથી. જ્યાં પાણી મળે ત્યાં જીભથી પાણી પી લઉં છું, જે મળે ઉધર જોડીને કર પાત્ર ને ઉધર જોડી. તમારા કરતા હું મોટો મહાત્મા છું, હું ભિક્ષ માગીને ખાઉં છું, છતાંય જે મળે એને એમ જ હાથમાં રાખીને ખાઈ લઉં છું, જ્યાં પાણી મળે ત્યાં પી લઉં છું. નથી કોઈ વાસણ રાખતો, નથી ભિક્ષાની જોડી રાખતો, તમારા મારામાં શું ફર્ક છે? અરે સાધુ કે મેં ભગવા પહેર્યા છે. લે હું તો પહેરતો જ નથી, તમે તો એટલું પહેરો છો ને, હું તો કપડા જ નથી પહેરતો, હું તો દિગંબર પરંપરાનો સંન્યાસી છું. કૂતરો, અમારે દિગંબર પરંપરા છે, છતાંય હું રૂડો લાગુ છું. કોઈ પશુ નગ્ન લાગે પણ ક્યારે કઈ ભૂંડું નથી લાગતું ને, માણસ વહરો લાગે, એકાદ ઓછું પહેર્યું હોય તો ભૂંડો લાગે. કૂતરો કે હું તો તમે જો, હું તો વસ્ત્ર જ નથી પહેરતો, દિગંબર છું, અમારી પરંપરા છે. સાધુ કે વાત સાચી છે, તો બોલો બોલો હું તમારામાં મારામાં શું બોલું, તમારો વિશેષ છે. ત્યારે સાધુએ કીધું કે ભાઈ તું બધી રીતે સંન્યાસીઓ કરતા વિશેષ ધર્મ પાળનારો છે. અને મહારાજ જો તમે એક વાત કરો, કૂતરાએ સામે કીધું, સાધુ તો ન બોલ્યા, કૂતરાએ કીધું મહારાજ તમે માનતા હો કે હું બ્રહ્મચારી છું તો હું ગ્રહસ્થ ધર્મ પ્રમાણે પણ બ્રહ્મચારી છું, હું પ્રજોત્પત્તિ સિવાય મને કોઈ વિકાર જ નથી થતો, વાત એ સાચી? કૂતરાઓ તો એમાં બ્રહ્મચારી, જયારે એના ઋતુકાળ હોય ત્યારે જ વંશવૃદ્ધિ પૂરતો જ એનામાં કામ વિકાર આવે છે, બાકી કઈ છે જ નહીં એને, આનાથી મોટો બ્રહ્મચારી કોણ? અને ઋતુકાળે પ્રજોત્પત્તિ માટે ગ્રહસ્થ સ્ત્રીઓ સાથે પોતાની પત્ની સાથે વિહરે એને શાસ્ત્રોએ પરમ બ્રહ્મચારી કહ્યો છે, તો મહારાજ હું બ્રહ્મચારી જ છું. સાધુ કહ્યું તો બધી વાતમાં ચડિયા તો છે, તો પછી તમને કેમ પગે લાગે છે અને મને કેમ કોઈ નથી લાગતું? સાધુએ કહ્યું વાત સાચી છે ભાઈ, પણ એક વાત છે, શું? કે તું મારા કરતા બધાય બાબતમાં ચડિયા તો છે, પણ એક જ વસ્તુ મારામાં મને વિશેષ લાગે છે કે હું ભોજન કે ભિક્ષા કર્યા પછી કે કોઈ જગ્યાએ આશરો લઈને પણ હું હરિના નામનું ભજન કરું છું, એ મારું મોટા મોટું જોવા પાત્ર છે. યારે કૂતરાએ નીચું મુખ કરી દીધું કે ના મહારાજ, હવે તમે સાચા, તમે હરિ ભજન કરો છો એટલે તમે શ્રેષ્ઠ છો. જો મનુષ્યનો દેહ મળે અને હરિ ભજન કરતા હોય તો જ શ્રેષ્ઠ છે, બાકી ગમે તેવા હોય પશુથી વિશેષ નથી. આપણે પણ વિચારવાનો છે કે આપણે સવારે ઉઠીને આપણે હરિભજન કેટલું કરીએ છીએ, કે પછી જેમ પશુઓ છે એમ જ આપણે છીએ. અડધો દી ચડી જાય પછી આપણને ખબર પડે કે હજી પૂજા બાકી છે, તો બહુ બહુ મોટી હાનિ છે. એટલે વ્યવહાર સંસારનો જે છે તે, પણ એના વ્યવહારમાં આપણી પાસે જે કળા છે, એ કળા દ્વારા ભગવાનની ઉપાસના કરવી, એ બહુ શ્રેષ્ઠ છે. સુરતના આત્મારામ દરજી, હવે દરજીનું પોતાનું કામ છે, પોતાની પાસે જે કળા હોય જે હોય એનાથી હરીને ઉપાસી લેવો બહુ સરળ પડે. આત્મારામ દરજીને છે, કહો હું આખા દુનિયાના લુગડા સીવું છું પણ મારા પ્રભુને માટે હું કઈક બનાવું, ને પોળ જાગ્યા હું એવી સરસ મજાની ડગલી બનાવું જે મહારાજ મારી ડગલી પહેરે બસ. હવે આત્મારામ દરજી મહારાજનું માપ નથી લીધું, વિશેષતા એ છે મૂર્તિને નિરખિત છે, અને આત્મારામ દરજી એ મૂર્તિને નિરખી છે એ જ પ્રમાણે માપથી એમણે ડગલી બનાવવાનું શરૂ કર્યું. પણ એવી સરસ ભાઈ ડગલી બનાવી, એમાં એવી ભાતો પાડી, એવા ફૂલ ગૂંથ્યા, એવું ભરતકામ કર્યું, એવા એમાં કાચના આભલા જીડ્યા, એવી ભાતથી એવા રંગથી એવા બધા બીબા ઢાળ્યા, અને એવી સરસ મજાની ગઠણ સુધી લાંબી અને ભાત ભાતથી રંગીન કરેલી આખી બાયની સરસ મજાની જાડી એવી દોરાથી ગૂંથેલી અને કપડા ઉપર સરસ મજાની એવી ડગલી કરી, અને એ ડગલી લઈને મહારાજની પાસે ગઢપુર આવ્યા. ભક્તને જેમ ઉતાવળ છે એમ ભગવાનને ઉતાવળ છે. આત્મારામ દરજી આવ્યા એટલે મહારાજ ઉભા થઈને કે લાવો 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 લાવો, તમે બહુ સરસ પોશાક લાવ્યા છો. અને મહારાજે સભામાં એની ડગલી પહેરી. આનંદ સ્વામી તો હાજર જ હોય, એ જેવી ડગલી એવો આનંદ સ્વામી સાફો બાંધ્યો, એવો સુરવાળ પહેરાયો, એવો જ મહારાજને પડકે કમર ઉપર રેટો બંધાયો, અને મહારાજ અદભુત શોભા ધારણ કરી સભા બધા એમ એક તાન મૂર્તિમાં ખેંચાઈ ગયા. આત્મારામ દરજીની ડગલી, તો એ ડગલીને નિષ્કુળાનંદ સ્વામી પણ યાદ રાખી છે કે ભગવાને જે બધું પહેર્યું છે શું શું પહેર્યું, ખેસ ધોતી પોતી પહેરી કે ભૂધર ભાળા છે, ગુડ રેટે ફેટે લેરી કે ભૂધર ભાળા છે, સુરવાળ ગુડકી જામે, ગુડકી એટલે ચોયણી, સુરવાળ ગુડકી જામે કે ભૂધર ભાળા છે, જોય અંગરખી દુખવા મે કે ભૂધર ભાડા છે, પેરી આંગી અંગે વાલે કે ભૂધર ભાડા છે, કસી કમર દુશાલે કે ભૂધર ભાડા છે, ડગલી સોનેરી રૂપેરી કિનખા પની જો પેરી કે ભૂધર ભાડા છે, ડગલી જરીની પહેરેલ કે બોર કસની બાંધેલ કે ભૂધર ભાડા. હવે વાત એ કેવી છે કે આવી સરસ મજાની ડગલી મહારાજ બહુ ખુશ થઈ ગયા, આખી સભા જોઈ રહી, શું વાત દરજી આત્મારામ તમે શું ડગલી બનાવી છે. આ વાત મહારાજને જોવે ને બધા ડગલી જ જોઈ રાખે, એવી મહારાજને શોભે, એવી શોભે. વાત ઉડતી ઉડતી ભાવનગર મહારાજા વજેશની ઠાકોર પાસે ગઈ કે સહજાનંદ સ્વામી માટે આ સુરત ના એક આત્મારામ, તમારે કોઈ સારો ટેલર હોય, તમને કોઈ બહુ સુટબટ સારું બનાવ્યું હોય, તેને કોને શિવડાવ્યું છે, ક્યાં શિવ પૂછે ને એડ્રેસ. અરે ઓલો તરત કે ભાઈ તમને એડ્રેસ આપો, પણ મારું નામ દેતા નહીં કોઈ એડ્રેસ આપ્યું, કા મારે બિલ બાકી છે. તમને એડ્રેસ આપું, વાવડ મળ્યા કે સુરતના આત્મારામ દરજીએ સહજાનંદ સ્વામી માટે જે ડગલી બનાવી છે ભાવનગરના, મહારાજ તમે ભૂલી જાઓ જિંદગીમાં હજી સુધી અમે આવી ડગલી જોઈ નથી. ને રાજા મહારાજાઓ તો પોશાકના શોખી હોય, એમણે સેવકોને મોકલા જાઓ સુરત, આત્મારામ દરજીને સ્પેશિયલ અહીં બોલાવી લાવો, અને જેવી એને ડગલી બનાવી છે એવી આપણે ડગલી બનાવી. આત્મારામ દરજીને જઈને મેળા માણસો રાજના સેવકો આવીને કીધું ભાવનગરના મહારાજ વજેશની ઠાકોર તમને બોલાવે છે, મારું શું કામ પડ્યું, તેમને ડગલી સીવી દે. વાંધો નહીં, પોશાક તો સીવીએ. આવ્યા આત્મારામ દરજી મેળા બેઠા, આદર આપ્યો કે તમે સહજાનંદ સામે ડગલી બનાવી, તો ઘા મારા ભાગ્ય છે, પ્રભુ પહેરીને બહુ ખુશ થઈ ગયા, મારો તો જન્મારો લેખે લાગી ગયો, મહારાજ એની શું વાત કરું, આહા મારી કળા ધન્ય થઈ ગઈ. તો સાંભળો, તમારે જે જોઈએ તે મહેનતાણું એવી ડગલી અમને તમે સીવી દી. મહારાજ ડગલી તો સીવી દઉં, પોશાક તો જાત જાતના સીવવા મારો ધર્મ છે, પણ એવી નહીં થાય કેમ? એવી જ જોઈએ છે. અત્યારે જે કઈ વાયકા ચાલે છે એ સહજાનંદ સ્વામી ને તમે ડગલી પહેરાવીએ ને, અને એ સાંભળીને તો મેં તમને બોલાવ્યા છે. મહારાજ વાત સાચી, મારું મન કઈ દિલ ચોરતું નથી. હું એવી ડગલી તમે કયો બનાવવાની કોશિશ કરું, પણ હું અત્યારથી તમે લેખિત લખી દઉં એવી ડગલી થશે નહીં. તો શું એમાં કઈ વિશેષ વાપરું છે? તમારે જોઈએ એવું કાપડ, જોઈએ એવા દોરા, જોઈએ એવી સગવડતા, તો કે મહારાજ તમે છે ને જે લાવશો એ બધું મળશે, પણ એક વસ્તુ તમે મને નહીં લાવી શકો, હું પણ નહીં લાવી શકું, એમાં મેં નાખી છે. એવું શું છે? એવું કાપડ લાવી, આ કાપડ દોરા ભાત ભાતલી આ બધું તમે લાવો એ હું ભેળું કરી શકું, તમે ભેળું કરી શકો, બધું થઈ જશે, પણ એમાં મેં એક નાખ્યું છે એ તમે કે હું ક્યાંયથી નહીં લાવી શકીએ, એવું શું છે? મહારાજ એ ડગલી મેં બનાવી છે, ડગલી જેમાં મેં જે ટેભા લીધા છે એ સૂતરના સોયના ટેભા નથી, એ તો મારા હેતના ટેભા છે. હું એવું હેત ક્યાંથી લાવું? એવું હેત હું તમારા માટે ક્યાંથી લાવું? મને તમારા પ્રત્યે મહારાજ એવું હેત થાય નહીં. જેવું મને સહજાનંદ સ્વામીમાં હેત છે એ હેતે કરીને એવી ડગલી થઈ છે, બાકી હું તમારા માટે એ હેત કેવી રીતે લાવું? અને મને તમારા મેં સ્વાભાવિક સહજાનંદ સામેમાં હોય એવું હેત હોય નહીં, તો એવી ડગલી મહારાજ માફ કરજો, મરી જાઉં તો પણ ન થાય. તમારા ઘરના ને એના ભાઈ માટે સ્વેટર સીવું હોય કે ગૂંથવું હોય ઊનના દોરાથી તો અઠવાડિયામાં થઈ જાય, અને તમારા માટે ગૂંથવું હોય તો કદાચ 6 મહિના થઈ જાય. કોના માટે ગૂંથવાનું છે એના ઉપર ભાવ છે. ઓહો મહારાજ, એ હેત હું ક્યાં લાવું? એ કોઈ બજારમાં હેત ન મળે, એ હેત થી મેં ડગલી સીવી છે, મહારાજ માફ કરજો. અને આત્મારામ દરજી મહારાજને સલામ કરીને પાછા સુરત જતા રહ્યા, પણ એવી ડગલી બનાવવાનું કોઈ કામ થયું નહીં. હેત આપે છે ભગવાન, આપે છે એમ ભક્તો આપે છે, સામે ભગવાન પણ આપે છે. આમંત્રણ વગર દોડતો આવે, પણ જ્યાં જ્યાં પ્રેમ હોય તો, નહીતર તો આવતા નથી. ધમડકામાં રાયદણજી છે, એમના ભાભી હતા કરણીબા, મહાભક્તરાજ. હવે જેમ શીતભાઈ ને લાગે ને કે મહારાજ ક્યાં હશે, એમ ભુજમાં આજુબાજુ ક્યાંય હોય એટલે કરણીબા ને એમ થઈ જાય કે મહારાજ ક્યારે અહીંયા આવે, ક્યારે મળે, ક્યારે જમાડું, ક્યારે સેવા કરું, ક્યારે દર્શન કરું, ક્યારે એમની વાતો સાંભળું, બસ તલસાટ થવા માંડે. એમાં આજુબાજુ મહારાજ ગામડે આવ્યા હશે અને કરણીબાનો આલોચ થયો. મહારાજ દોડ્યા, ભાગ્યા, નીકળ્યા ત્યાંથી. આવ્યા ધમડકા, કરણીબાનો ઓરડે આવી કીધું, કરણી ઓહો આવો મહારાજ આવો. ઢોલિયા ઢાળ્યા, બેસાડ્યા, મહારાજે સ્નાનાદિક કરાવ્યા, રસોઈ કરી, જમાડ્યા. હવે એક મજાની વાત, મહારાજે જમાડે, ઢોલિયા પોઢાડે, પછી કરણીબાનો નિયમ. મહારાજ જે મોજડી ઉતારી હોય ને ઓસરીની કોરે, મહારાજ પોઢી જાય અને કરણીબા પેલી મોજડીને લે. ઓ આ પ્રેમ તમે જુઓ! એ મોજડીને પછી પોતાના સાડીથી એ મોજડીને સાફ કરે, એને તેલ લગાવે, આંખે અડાડે, આંખમાંથી આંસુની ધાર થાય, અને મોજડીને આધે વાતો કરે, અરે તું કેટલી ભાગ્યશાળી છો કે શ્રીજી મહારાજ ની સાથે તારે અખંડ ફરવાનું રહે છે. અને બેન અમે એટલા દુખિયારા છે કે ક્યારેક ક્યારેક વર્ષે, 2 વર્ષે, 1.5 વર્ષે, 8 મહિને અહીંયા મહારાજ આવે ત્યારે અમને એમનો યોગ થાય. તું કેટલી ભાગ્યશાળી છો, છાતી અડાડે, આંખી અડાડે, ક્યાંથી મોજડી ક્યાંથી મળે? મોજડીની આવી વિનંતીઓ કરે. આ જ ભાવ જાગ્યા વગર રે નહીં. હો દાદાના દરબારમાં માણકી ઘોડી હોય, એ ભગુજી રાત ભાંગે બધા સુઈ જાય એટલે ભગુજી માણકી ઘોડી પાસે જાય, માણકી ઘોડીને પાણી પીવડાવે, એને નિરણ પૂરણ નાખે, પછી આખે શરીરે માણકીને ખરેરો, કાથીનો પેલો આવે ને એ કાથી ઘસીને ખરેરો કરે, એ કટોરામાં તેલ લાવ્યા હોય એ આખે માણકીને શરીરે પગે તેલ ચોપડે, કારણ કે એને માખી મચ્છર કોઈ અડે નહીં. તેલનો હાથ મારે અને માણકીના ચરણ દબાવે. ભગુજી ભાવ તમે જુઓ, અને માણકીના ડોક ઉપર માથું મૂકી મૂકી અને હિપકા ભરતા ભરતા ભગુજી માણકીને કહેતા હોય, માણેક વર્ણી માણકી, તારા કેવા ભાગ્ય છે, તને મૂકીને ક્યાંય મહારાજ જાતા નથી. મારું આટલું માનજે, તું મહારાજને તારી વિનંતી સાંભળે, તું પશુ નથી, તું મુક્ત છે. મહારાજ ને કાનમાં ક્યારેક હરખમાં હોય ને ત્યારે મારી આટલી વિનંતી કરી દેજે કે આ ભગુજીને પણ ક્યારેય એકલો ન મૂકે મહારાજ, તેને તને જેમ હારે લઈ જાય એ મને પણ હારે ને હારે લઈ જાય. બસ મારી આટલી, આ હું તારી સેવા કરું છું ને એનું ફળ દેવું હોય તો આટલું જ ફળ માગું છું કે મહારાજ ને મારી વિનંતી પહોંચાડજે અને મહારાજ ને કહેજે આ ભગુજીને ક્યારે રેઢો ન મૂકે, એની સેવામાં અખંડ રાખે. આવી રીતે વાતો કરે. એમાં એકવાર એટલા ભાવમાં આવી ગયેલા, માણકીના પગ દબાવે, તેલ ચોળે, માણકીને ગળે હાથ નાખી અને આંસુ ભીની આખી અરજી કરતા હોય એમ વાતો કરે. માણકી પણ કાન માંડીને સાંભળે. એ તો આપણે માનીએ છીએ પશુ છે, પશુ તો હતા નહીં, એ તો મુક્ત હતા. અને ગદગદ કંઠે માણકીની પ્રાર્થના કરે, તું મહારાજને કહેજે કે મને હરો ને હાર રાખે, મને વિયોગ ન થાય. એવા ડૂબ્યા છે ત્યાં પાછળથી કોકનો માથા ઉપર હાથ પડ્યો ભગુજી, એકદમ ભગુજી ચમક્યા, જ્યાં જોયું કે મહારાજ પાછળ ઉપર. ભગુજી જરાય ઓછું ન લાવો, માણકીને કઈ કહેવાની જરૂર નથી, અમે તમારો અવાજ સાંભળી લીધો છે, અમે પણ તમને સતત સાથે જ રાખશું, તમે અમારો અંગ પાર્ષદ છો, તમે મનમાં જરાય ઓછું નહીં લાવો કે મને મહારાજ સેવામાં નહીં રાખે, હું સાથે જ રાખે. બસ સેવકોના સેવક નહીં પણ સેવા કર્યાનું ફળ જુઓ, સેવકોના સેવક એની સેવા કર્યાનું ફળ છે. મહિમા નથી આપણને સમજાતો એટલો છે, બાકી તો વચનામૃતમાં આવે છે દાસના દાસ એની સેવા ક્યાંથી મળે. ભાગવતમાં તો પ્રસંગ છે, કથાઓ તમે સાંભળેલી છે, આ પેલા ગજેન્દ્ર મોક્ષની, એને પેલા જોડ ઓક્ટોપસ એને પાણીમાં પકડ્યો, હાહાન ઉહુ ગંધર્વ, એને સાપ થયો ને એમાં એક હાથી થયો ને એક જૂડ થયો. એ ઓક્ટોપસ જે જૂડ થયો એમને પહેલા હાથીનો પગ પકડ્યો અને પછી એને 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, એ ભાગવતમાં કથા છે. અને પછી હાથીને ખેંચવા માંડ્યો, એમાં હાથી ડૂબવા માંડ્યો, ડૂબને લાગે આંખ કાન, પછી ગોવિંદને પુકારો, હે ગોવિંદ હે ગોપાલ, અબ તો મરણ આવ્યો. એ જયારે પુકાર કર્યો ત્યારે ભગવાન દોડ્યા અને સુદર્શન ચક્ર મૂક્યું, જૂડને કાપી નાખ્યો અને હાથીને બચાવ્યો. આ કથા છે ને, ઋષિ મુનિઓને આ બહુ વિચિત્ર લાગ્યું, એને ભગવાનને ફરિયાદ કરી કે મહારાજ આમાં તો અમને કઈ સમજાતું નથી. તો કે કેમ, શું થયું? પ્રાર્થના હાથીએ કરી, પુકાર હાથીએ કર્યો, એની પ્રાર્થના એ તમે આવ્યા અને મોક્ષ તમે જૂડનો કર્યો. પ્રાર્થના કોઈએ કરી, ભક્તિ કોઈએ કરી, બંદગી કોઈએ કરી અને મોક્ષ તો જૂડ પામ્યો. આવું કેમ થયું? ભગવાન કે એવું જ થાય. કેમ? તો કે એ જયારે મેં એને ઉદ્ધાર કરવા આવ્યો ત્યારે કરતો તો શું? તો કે હાથીના પગ પકડ્યા હતા. બસ ભજન ના કરી શકો તો કઈ નહીં, ભજન કરતા હોય એના પગ પકડી રાખો ને. ભજન ન થાય તો કઈ નહીં, જે ભજન કરતા હોય એના પગ પકડી રાખો ને એના પેલા તમારો ઉદ્ધાર થશે. ખોટું નથી ઋષિ મુનિઓ કે વાત મારા સાચી છે, વાત સાચી જ છે, અમે ખોટું કરતા જ નથી. પણ પાછી બીજી વાત ભગવાને કીધી, હાથીનો પગ પકડજો. એટલે ઋષિઓ કે મહારાજ એમાં તમે શું કહેવા, તો કે હાથીનો અર્થ શું થાય? કેમ હાથી હાથી ના, હાથીનો અર્થ શું થાય? પણ હાથી હાથી, હાથીનો ભગવાન કે અર્થ અહીંયા થાય, હાથી એટલે શું? હાથી હા થી, એટલે હા થી એટલે હતી, હા હતી થી. ઇંગ્લિશ હિન્દીમાં શું થાય? થી એટલે હતી, હા થી, આ એ કે હતું. શું? તો જગતની વાસના. તો કે હા થી હતી, હવે નથી. દુર્લક્ષણો હા હતા, હવે હવે નથી. હા થી ભૂતકાળ, જે તમે કહો છો સંસાર હતો એ બધું ભૂતકાળ છે, દુર્ગુણો છે, કુલક્ષણો છે, પાપ છે, દુર્વૃત્તિ છે, એ બધું હતું હા થી, પણ હવે નથી. એવો હાથી પકડશો તો તમારો ઉદ્ધાર થઈ જશે. અને આપણે તો એવા નોધારા નથી, આપણે હાથીના હાથી જોગી સ્વામી આપણને મળ્યા છે, હજી હજુર છે. ગુરુદેવ શાસ્ત્રીજી મારા પુરાણી સામે આ પરંપરા આપણે મળી, આપણને એનો તો ગૌરવ હોય જ. બીજાને કઈ આપણે ઓછા નથી, હો ના હો ની રીતે હોય, પણ જે આપણને મળ્યું છે એનો આપણને તો હોવું જ જોઈએ ને. અને આ ઊંચું કરીને કઈ ઊંચું કરતા નથી, જે છે ઈ છે, એવા મળ્યા છે એનો એના ચરણ પકડી રહે તો એ આપણો ઉદ્ધાર છે. તો મહારાજને જમાડ્યા ધમડકામાં, મહારાજને પોઢાડ્યા અને પેલી મોજડીની સેવા કરવા માટે જેવા કરણી બા ત્યાં ગયા, મોજડી નહીં. અમને થયું કે આ ગઈ ક્યાં, જ્યારે બાજુ ગો તે મોજડી જ નહીં. અને એમને નક્કી થઈ ગયું કે આ મોજડી પહેર્યા વગર આવ્યા છે. એ નિષ્કુળાનંદ સ્વામી એમાં લખ્યું છે, જો કે પેરી રૂપાની ચાખડીએ કે ભૂદર ભાયા છે, એવા દીઠા છે આ આખડીએ કે ભૂદર ભાયા. રૂપાની એટલે ચાંદીની ચાખડીએ, ભક્તો ભાવથી લાવે ભાઈ. હવે ઘણી વાર વિચાર થાય, આપણે એક શિખરબંધ મંદિર કરવું હોય કોઈ એ તો તવાઈ જાય છે કરનારા. આરસના એક મંદિર કરવું હોય શિખરબંધ મંદિર તો તવાઈ જાય છે, એમ થઈ જાય કે ક્યારે પૂરું થાય, એક પૂરું થાય એમ થાય કે આજ ભગવાન બસ થઈ ગયું. અને શ્રીજી મહારાજ એ કાર્ય છ છ મંદિરો, એવી એ કપરો કાળ, સાધનો નહીં, સગવડતા નહીં, લોકમાં ગરીબાઈ અને કેવી કઠણાઈ કે માણસોને પૂરો દેશકાળ તમે જાણો છો, એમાં આવા શિખરબંધ આલિશાન મંદિરો કેમ થયા વિચાર કરો. એ ભુજના મંદિરે વડતાલ, એ જુનાગઢ, આજે જુનાગઢમાં તમારે કોઈ એવડું મંદિર કરવું હોય તો કરનારા નાકે પાણી આવી જાય. કયો હા, કેમ થાય આપણે એમ કે આ કેમ થાય. અને એક એક સાથે છ છ મંદિરો થતા હોય, એ વડતાલનો જોવો, ગરડાનો જોવો, ધેલોરાનો જોવો, આવડા આવડા મંદિરો, એવી એવી મૂર્તિઓ, એવા એવા ઉત્સવો કેમ થતું હતું. ભક્તો ઠાલવતા હતા ને, જે દેનારા હતા ક્યાંથી આવતું હતું શું, એ તો ભગવાન ભાઈ કરનારા એ છે, બાકી અત્યારે ન થાય. કેટલા ફાળા કરે તોય પૂરું નથી થતું, કેટલાય ફાળા કરે તોય તવાઈ જાય છે ત્યારે મંદિર થાય છે, તોય ધજાના પૈસા ખૂટી પડે એવી વાતો છે. કેમ છે, કેમ થાય છે? તો પેરી રૂપાની ચાખડીએ કે ભૂદર ભાડા છે, એવા દીઠા છે મે આખડીએ કે ભૂદર ભાડા. કેવા લાગતા છે રૂપાની ચાખડીઓ પર સજાનંદ સ્વામી, ઘુઘરીઓ ટાકેલી ચાખડીઓ પર ચડીને ચાલતા હશે, હાથમાં છડી પણ રૂપાની હોય સોનાની હોય અને ચાલતા હોય, દશે આંગળીએ વેડ પહેર્યા હોય, ગળામાં સુંદર મજાના હાર પહેર્યા હોય, માથે સરસ મજાનો સોનેરી મંડીલ હોય, એક તો રૂપકડા હોય અને શણગાર સજાવો, રૂપકડું છોકરું ને એને જયારે શણગાર પહેરાવો, કેવું લાગે રૂપકડું? તો સહજાનંદ સ્વામી કેવા લાગતા હશે, પેરી રૂપાની ચાખડીએ કે ભૂદર ભાયડા છે, એવા દીઠા છે આખડીએ કે ભૂદર ભાયડા. અરે ગમકે ઘુઘરિયા ખડા કે ભૂદર ભાયડા છે, ખડા એટલે ચાખડી, ચડતા પગથીએ ચડાય, ચડાય એટલે નિસરણી. મેં જોયા છે આ નિષ્કુળાનંદ સ્વામી એક એક વસ્તુ જે સ્મરીને લખે છે, દાદ માગી લેવું છે. ગમકે ઘુઘરિયા ખડાય કે ભૂદર ભાયડા છે, ચડતા પગથીએ ચડાય કે ભૂદર ભાયડા છે. પેરી કમળ ફૂલવાળી ચમકે ચંપાની રૂપાળી કે ભૂદર ભાયડા છે. ફૂલવાળી, મહારાજ આમ ચરણ મૂકે એટલે ઉપર જે અંગૂઠાની વચ્ચે એલું બોર્યું હોય એમાં કમળ, અને આંગળીઓની ચારે બાજુ એમાં કમળ, પાંખડીઓ કે જેમ આમ પગ મૂકીને આમ દબાવે એટલે આખું કમળ ખીલે, ઉપર ફૂલ ખીલે, નીચે પંજાનું ફૂલ ખીલે. બનાવનારા કારીગર જો તમે, પેરી કમળ ફૂલવાળી કે ચમકે ચંપાની રૂપાળી કે ભૂદર ભાયડા છે. સાગ સીસમની પણ સારી, ચરણે ચાખડીઓ ચમકારી કે ભૂદર ભાયડા છે. પછી જોડા જે પગરખા હોય એના એના જુદા જુદા નામ હોય છે, કિશોરી સૂતર ને વાણ કે ભૂદર ભાયડા છે, મોજડી ઓખાઈ અણવાણે કે ભૂધર ભાયડા છે. અણવાળે એટલે ઉઘાડા પગે, મહારાજ જરૂર મોજડી પહેર્યા વગર આવ્યા છે. આ ઉનાળાની સિઝન તડકો તપતો એટલે કરણીબાને ધ્રુસકું મુકાય, એટલે મહારાજ એકદમ ઓઢેલી ચાદર ફેંકીને બેઠા થઈ ગયા. હા બા શું છે, મહારાજ મોજડી ક્યાં છે? કરણીબા, મોજડી તો ના પૂછો તો સારું છે, કેમ તું વધારે દુખી થઈશ? ના મહારાજ, મોજડી ક્યાં છે? મારે સેવા કરવી છે. સેવા આવી ગઈ, તું ના પૂછે તો સારું છે. ના મહારાજ, મને કોઈ મોજડી ક્યાં ગઈ. મહારાજ કે રસ્તામાં આવતો હતો, તારો પ્રેમ હતો, ઉનાળો તકો હતો, રસ્તો ખુલ્લો હતો, તાપ કે મારું કામ, ગરમી કે મારું કામ, અને મારે તારી પાસે પહોંચવાની ઉતાવળ. રસ્તામાં હું આવ્યો આવતો તો એમાં એક મેં ગરીબ માણસને જોયું, એના પગમાં કાંઈ નહોતું, અને એ બિચારો એવો દુઃખી થતો હતો. મને એમ થઈ ગયું, કરે રે આના પગ કેવા બળતા હશે. એટલે મેં મારી મોજડી કાઢીને પેલા ગરીબને પહેરાવી દીધી છે કરણી, એટલે તું હવે પૂછતી નહીં. અરે અરે મહારાજ, તો તમારા ચરણ કોમળ ફૂલ જેવા એનું શું થયું? મને ચરણ જોવા દે. ના કરણી, એ નહીં જોવા દો, એ નહીં જોવા દો, બસ મને સુઈ જવા દે, મને ઊંઘ આવે છે. ના મહારાજ, મારા સમ છે. મહારાજના પરાણે ચરણ ખેંચી અને જયારે કરણીબાઈ જોયા, બે ચરણમાં ફફોલા પડી ગયા. ઓહો હો, એટલે કહેવાયું છે, કોઈને દુખ્યો દેખી ના ખમાય, દયા આણી રે. નિષ્કુળાનંદ સ્વામી પોતે લખ્યું છે, જયારે એને શેખપાટ થી એને ભૌમિયા તરીકે લઈને કચ્છભુજ બાજુ નીકળ્યા, તો રસ્તામાં થોડું પાણી હતું તોય પીવાની પોતાની તરસ હતી, કોઈ પાણી માગ્યું પાણી દઈ દીધું, થોડું ભોજન હારે મેં લીધું તે કોઈ માગ્યું તે આપી દીધું, પોતાનું જોવે જ નહીં. કેટલા દયાળુ બીજાનું દુઃખ જોઈ શકતા નથી, એવા કરુણાળુ છે. મોજડી આપી દીધી છે મહારાજના મોજડી, આ મોજડી વગરના અણવાણા પગ, એ ખુલ્લા પગમાં ફરફોલા. કરણીબાઈ મહારાજના પગ પકડી લીધા. મહારાજ, મારા પ્રેમને લીધે તમારે આટલું કષ્ટ પડ્યું છે, તો કરણી તારો ભાવ છે, શું કરું શું કરું? મહારાજ, હવે એક વચન માગું છું મને આપ, બોલો. મહારાજ, મને તમારા દર્શનની તાણ રહી એટલે હું જરા ભાવથી ડૂબી જાઉં, એટલે મને તમને એમ થાય કે જલ્દી તમે આવો. હવે આજ મહારાજ તમે આટલું કષ્ટ સહ્યું છે ને, મને એક વચન આપો, બોલો. કરણી મહારાજ, મને દર્શનની તાણ રહે છે ને, એટલે તમારે દોડીને આવવું પડે છે ને? હા, તારા પ્રેમથી દોડીને આવું છું. બસ આજે મને વરદાન આપી દો મહારાજ, અહીંયા બેઠા થકા તમે દેશ દેશાવરમાં જે લીલા કરતા હો એ લીલા અહીંયા બેઠા થકા હું જોઉં, એટલે મને મહારાજ દર્શન તૃપ્ત થઈ જાય. મહારાજ કે જાઓ, કરણીબા તમને આપી. અને એ જ ઘડીએ કરણીબાને નિરાવરણ દ્રષ્ટ દેશ દેશાવરમાં મહારાજ છે. ક્યાંય ધરમપુરમાં લીલા કરતા હોય, બોલો આ ટીવી કામકાજ છે ને, દિરાન દિવ્ય દ્રષ્ટિ કરણીમાં બેઠા બેઠા દર્શન કરે. હવે હજી એક બે વાત છે, જે આ ભૂધર ભાડા છે એમાં જ છે. હો, પછી આજુબાજુ એમના બધા ભાઈઓ બધા રહેતા હોય, મહારાજ સાંજે બધા બેઠા હોય, જમાયા હોય નિરાયતે, મહારાજ મીઠી મીઠી વાતો કરતા હોય, રાયધનજી બેઠા હોય, રાયધન માતુશ્રી બેઠા હોય, આ બધા બેઠા હોય, એમાં મહારાજ કે ભાગવતના પ્રસંગોની વાત કરતા છે. કરણીબાના પેલા રાયધનજીના માતુશ્રી, એમને થયું પૂતના વાત કરે છે, પણ પૂતનાને સ્તનપાન કરતા કરતા પ્રાણ કેવી રીતે વ્યા જાય? નાનું બાળક હોય અને સ્તનપાન કરે એમાં એનો જીવ નીકળી જાય, એ કેવી રીતે પ્રાણ પીધા છે? એટલો જ આ સંકલ્પ થયો. વાતે સાચી ને, હવે પૂતના છે એના એને સ્તનપાન કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ એ પૂતનાનો પ્રાણ પી ગયા. તો દૂધ ધાવતા ધાવતા તો આવી રીતે થાય નહી, માતાનો ભાવ છે. મહારાજે તરત જ એનો મનોરથ જાણ્યો. માં, તો અમને ઘી પીવું છે, એક તાંસળી ભરીને સેજ ગરમ કરેલું ઘી ભરીને લાવો, તાંસળી પૂરી તાંસળી લાવજો. અરે મહારાજ, એટલું બધું ઘી વસમું લાગે પીવાય? તો કે અમને એટલું પીશું ત્યારે જ મને પેટમાં ઠંડક થશે, લાવો ઘી લાવો. અને મોટી મોટી કાંસાની તાંસળી આવતી, ખબર, લગભગ પોણો લીટર પોણો કિલો તો ઘી સમાય, એવું ઘી સેજ ગરમ કરીને મહારાજને તાંસળી આપી. મહારાજ આમ હાથમાં લેવાની એક મહારાજની રીત હતી, શૈલી હતી, વાસણને આમ લેતા, આમ લઈને મહારાજ ઘી પીવા માંડ્યા. આખી તાંસળી ઘી પી ગયા. પીને કરણીબાને મનમાં થાય કે મહારાજ ઘી પીએ છે ને, થોડુંક જો પ્રસાદીનું રાખશે ને, આપણે ચાટીને લઈ લેશું ને, બસ 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 ઘીનો પ્રસાદ મળી જશે મહારાજને. તે મહારાજ આખી ઘી તાંસળી પી અને માતુશ્રીના ખોળામાં ઘા કર્યો, લ્યો માં આ તાંસળી પાછી તમે ઘી પી ગયા. કરણી માતુશ્રી ને એમ રાયધનજી ના કે હવે ઘી થોડું ચાટી હું પ્રસાદ લઉં, આમ આંગળી ફેરે કઈ નમળે, સૂંઘ્યું તો ઘી ની ગંધ નહી, ચિકાસ નહી, ગંધ નહી. કોરી રાખ થી કે પાવડર થી ઉટકીને આપણે તાંસળી સાફ કરી હોય તોય ઘીની તો ગંધ રહી જાય, આમાં તો ઘીની ગંધ નહીં, ચિકાશ નહીં. એ મહારાજ, આ ઘી ની ગંધ નહી, ચિકાશ ની ગઈ ક્યાં? તો કે આમ પૂતના પ્રાણ પીધા હતા. મેં સંકલ્પ કર્યો કે કેમ પૂતનાના પ્રાણ પીધા હતા, બસ આવી રીતે પૂતનાના પ્રાણ અમે પીધા. ભગવાન જમે પણ છે અને જમાડે પણ છે. નિષ્કુળાનંદ સ્વામી કે છે, જમાડવામાં તો સહજાનંદ સ્વામી નો જે ભાવ છે કે બેઠા પંગતે મુનિ રાજ કે ભૂધર ભાડા છે, આવ્યા પીરસવા મહારાજ કે ભૂધર ભાડા, પીરસે પંગત માં હરી પોતે કે ભૂધર ભાડા છે, જન તૃપ્ત ન થાય જોતે કે ભૂધર ભાડા. ભોજન થી ધરાય જાય પણ જોવામાંથી દર્શન માંથી તૃપ્ત ન થતા નિષ્કુળાનંદ સ્વામી કે છે. લાડુ જલેબી લઈને કે ભૂધર ભાડા છે, જાય જોરા જોર દઈને કે ભૂધર ભાડા છે, બહુ પીરસે પ્રેમે કરી કે ભૂધર ભાડા છે, કરે પંગત ફરે પંગત માં ફરી ફરી કે ભૂધર ભાડા છે, લઈ લઈ ભોજન ના નામ કે ભૂધર ભાડા છે. ભાઈ આ વાત તો ઉપાસનાની વાત છે, ભક્તિની વાત છે. મને તમને સહજાનંદ સ્વામીની મૂર્તિમાં રસ હોય તો આ વંચાય ને ત્યાં ખડું દ્રશ્ય થઈ જાય. એ ખે કેડે બાંધ્યો હોય અને મારા લાડુ પીરસતા હોય અને બધાને દોડી દોડીને ફોરું શરીર ફોરું, અહીંયા માગે તો ત્યાંય પહોંચી જાય, ત્યાંય માગે તો ત્યાંય પહોંચી જાય, લો લાડુ તો ત્યાં પહોંચી જાય, એવા જાણે ફરુકડા થઈને પીરસે. કોઈને એમ ન થાય કે મહારાજ અમને આપવામાં મોડું કરે, એ મહારાજ લાડુ અરે આવ્યો. એક સામાન્ય સેવકની જેમ મહારાજ સંતો અને ભક્તોને દોડી દોડીને પીરસે. ભાવ કેટલો છે, હું આને જમાડું. લાડુ લ્યો, જલેબી લ્યો, સાટા લ્યો, બરફી લ્યો, મેસૂબ લ્યો, ભજીયા, હા હા એ મહારાજ લાવજો લાવજો, અહીં લાવજો. એ મહારાજ હા શું છે બ્રહ્માનંદ? એ મહારાજ આ નિત્યાનંદ મને ખીજવે છે. શું વળી તને ખીજવે? કેવી લીલા ગઢપુર નો એ લીંબ વૃક્ષ, એ સામે જીવબાના ઓરડા, એ ચારેય બાજુ સંતોની પંક્તિઓ થતી હોય ને એમાં મહારાજ એ બધાને પીરસતા હોય. ઘડીક ફળિયામાં પીરસવા આવે, ઘડી ઓસરી ઉપર ચડીને પીરસે અને સંતોને પીરસતા માટે દોડાદોડી કરે. એમાં વળી બ્રહ્માનંદ સાહેબ બેઠા, એનું એક સ્થાન હતું, એ થાંભલી છે ત્રીજી, એ ત્રીજી થાંભલી બ્રહ્માનંદ સાહેબ ટેકો દઈને બેસે, જાડું શરીર એટલે એ ટેકો લઈને ત્યાં બેસે, એનું ત્યાં સ્થાન, ત્યાં જ બેસે. અને મહારાજ બ્રહ્માનંદ સ્વામી કે શું છે બ્રહ્માનંદ? તો કે મહારાજા નિત્યાનંદ મને ખીજવે છે. શું ખીજવે છે? એ એમ કે છે કે આ બ્રહ્માનંદ બોખો છે. મહારાજ મારા 32 દાંત છે તોય મને કે બોખો છે. તો કે કા તને બોખો શું કામ કે છે? તો કે એ દૂધ પાક પીએ છે ને, લાડુ ખાતો નથી એટલે બોખો છે. મૂળ બ્રહ્માનંદ સ્વામી શું કે મહારાજ દૂધ પાક જોરા જોરીએ પીવડાવે છે પણ દૂધ પાક તો ડંકા માંથી આવે, મહારાજ ના હાથ નો સ્પર્શ થતો નથી, લાડુ આપે તો હાથ થી સ્પર્શ થયેલો થાય. એટલે કે મહારાજ આ એમ કે છે કે બ્રહ્માનંદ બોખો છે, દૂધ પાક જ પીએ છે, એ ક્યાં લાડુ ચાવી શકે છે? મહારાજ કે બોલ ને બોલ, તારે લાડુ ખાવો છે? પણ મહારાજે એવા રમુજી ત્યાંથી છેટે થી બ્રહ્માનંદ સ્વામી ફાઇંદ માં ઘાયણ કર્યો કે લે લાડુ ખા, અને બ્રહ્માનંદ સ્વામી ફાઇંદ ઉપર પડેલો લાડુ લઈને મહારાજને જમવા મળે સંભારે. પછી મહારાજ પાસે વળી પીરસે, લે બ્રહ્માનંદ દૂધ પાક. ના મહારાજ, હવે લે લાડુ માગીને ખાય છે અને દૂધ પાક દેવા ઉતાર ના પાડે. અરે પણ મહારાજ બહુ થઈ ગયો, લાડુ તમે દીધા હસ ધરાઈ ગયો, દૂધ પાક પી. ના મહારાજ, પથ્થર ઉપર બ્રહ્માનંદ સ્વામી આડા ઢળી ગયા. મહારાજ આખી ડોળ બ્રહ્માનંદ સ્વામી ઉપર, દૂધ પાક ની ઢોળ. અને બ્રહ્માનંદ બેઠા, દૂધ નો અભિષેક આપણે ઠાકોરજી નો કરીએ, ઠાકોરજી બ્રહ્માનંદ સ્વામી નો દૂધ નો અભિષેક કરે છે. અને બ્રહ્માનંદ સ્વામી આખે શરીરે દૂધ પાક નીતરે. અને પછી ભાઈ માખીઓ વળગી, મહારાજ એને લેવાય ન દે, ભાઈ રાવે દો. અને બ્રહ્માનંદ સ્વામી તો બસ આમ બેઠા બેઠા કીર્તનો મીંડા ગાવે, એને કીર્તનો ગાય માખીઓ. મહારાજ કે જોવો માખીઓ નો પહાડ જોવો હોય તો આવો, માખીઓ નો પહાડ જોવો. આ બ્રહ્માનંદ બેઠો, વળી પાછો મારા શુદ્ધ જળ નો એનો અભિષેક કરે અને બ્રહ્માનંદ સ્વામી નાય. કેવી અદભુત લીલાઓ! ભગવાનને એના ભક્તોને જમાડવાનો ભાવ છે. આ ખોપાળાના જેઠા માણિયા એ સવારના પોરમાં વહેલા 2 વાગે ઉપડી ગયેલા ઘરેથી કે વહેલું આવે ગરડા, પછી ત્યાં જઈ ગરડામાં નાઈશ, પૂજા પાઠ કરીશ અને પછી મારાના દર્શન કરીશ. હવે અહીંયા પહોંચ્યા ત્યાં હવે સવારનું સૂરજ ઉગવાનું ટાણું, તે ફળિયામાં ચોકમાં એક સાધુ ગારિયા ગારિયું કરે ને ઓળીપો કરવા માટે, ગાર માટીના ઘર હતા ને ત્યારે, એટલે એક સાધુ ઓળીપા માટે ગારિયું ખૂંદીને તૈયાર કરે. એમાં આ ભગત આવ્યા
અને ભગત જોઈને સાધુ કે ભગત આવો તારે કઈ મદદ કરો. સાધુએ કીધું વાત પૂરી, હજી નાવું ધોવું પૂજા બાકી. એ થેલી મૂકી એક બાજુ અને ગાડીઓ ખૂંદવા માંડ્યા અને ગાડીઓ જે આવે એને ભરી દે અને એ બધું કામકાજ હાલતું છે. તે આ કામ કરતા કરતા 11 વાગી ગયા. તો ભગત કહેતા નથી સામે હજી પૂજા કરવાની બાકી, જો હજી દાંતણ નાવવાનું બધું બાકી છે. નહીં, સાધુએ કીધું એટલે કીધું, બસ હવે સેવા લે સેવા લાગી પડ્યા. 11 વાગે શ્રીજી મહારાજ જમવા માટે પધારે. મૂળજી બ્રહ્મચારી હારે મહારાજને તેડી નામ જાય હાલીને જાય. અહીંયા જેઠા ભગત ને જોયે મારે લેવો, હે જેઠા ભગત તમે ક્યારે આવી ગયા? મહારાજ હું તો સવારનો આવ્યો છું. તો સવારનો આવ્યો છો તો અમારા જે મારે પૂજા નાવું તો બધું બાકી છે. તો સામીએ કીધું કે ગાડીઓ કરવું છે તો કામ હશે. હું લાગી ગયો સેવા ક્યાંથી મારા? ઓ ખેડૂને તો 5 ટાણા ખાવા જોઈએ, હજી તમે નાયા નથી, પૂજા પાઠ નથી, હજી મારે દાંતણ પાણી શીરા બધું. અરે રે બહુ કહેવાય, ભૂખે પેટે કામ કર્યું. અમારે ખેડૂત ના 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 બ્રહ્મચારી અમારા થાળના લાડુ લઈ આવો. બ્રહ્મચારી જઈને તાંસડો લઈ આવ્યા અને ઓલા ગાડીઓ ખૂંદે. મહારાજ કે લ્યો ભગત લાડુ જમો. અરે મહારાજ હજી દાંતણ બાકી છે જમાયો. અમે નાના હતા ને ત્યારે અમે દાંતણ પાણી કર્યા વગર મા પાસે જમવા બેસી જતા, એટલે અત્યારે તમારે જમાય. લ્યો મહારાજ તો જમાડનારા તમે હોત, મને શું વાંધો છે. મહારાજ એના મોઢામાં લાડુ દે. આ બ્રહ્મ નિષ્કોળાનંદ સ્વામી કે છે કે મા સુખ મુખ માં મોદક આપે કે ભૂધર ભાડા છે, વળી મસ્તક ચરણે છાપે કે ભૂધર ભાડા છે. એમ જેઠા માણિયા ઉભા છે ગારિયામાં અને સહજાનંદ સામે મોઢામાં ચૂરમાના લાડુ આમ ભાંગી ભાંગી દેતા જાય અને ભગત ખાતા જાય. મૂળજી બ્રહ્મચારી બોલા સાધુ જોઈ રહ્યો કે આહા આવો ભગવાન જમાડનારો. મૂળજી જેઠા ભગત જમે, ઉભા ઉભા શ્રીજી મહારાજે એ જમાનાના મોટા મોટા 9 લાડુ જેઠા માણિયા ને ખવડાવ્યા. પછી મહારાજ કે લ્યો ભગત હવે અમે જાય, હવે અમે જમી આવીએ. પેલે જમીએ જમાડે પછી પોતે જમવા જાય. પોતાના ભક્તોને પણ પ્રેમથી પીરસીને જમાડવા જાય. એ લોયામાં પોતે શાક બનાવે, પોતે હળદર નાખે, મસાલા નાખે અને વળી ધોતિયા હોય એનાથી આમ હળદર વાળા હાથ લુવે અને વળી પાછા બેસે. વળી બાજરાના પૂળા એની જે આખી ઓલી હોય ને શું દાંડલીઓ એ લઈને મહારાજ એટલે ટોપ ઉગાડે, એમાં પૂળો નાખે અને જો પૂળો ખૂંચી જાય તો રીંગણા બફાઈ ગયા અને જો ના ખૂંચે તો હજી કાચા છે ટાંકી દો. વળી મસાલો નાખે, વળી દહીં નાખે, વળી મરચું નાખે, આ બધે નાખીને પાછા ધોતિયા જ આમ આમ લૂછે. એ હળદર વાળા આખા થઈ ગયેલા. બ્રહ્માનંદ સામે દાંત કાઢી કાઢીને ઢગલો થઈ ગયા. મહારાજ કે શું છે બ્રહ્માનંદ શું દાંત કાઢે? તો કે મહારાજ અધૂરું કામ પૂરું કર્યું. શેનું અધૂરું? અરે કુબજાને ત્યાં ગયા હતા ને ત્યારે પીઠી નહોતી ચોળી, અત્યારે ચોળી તમે. મહારાજ કે આ કવિને સૂજે નહીં, એવું કોઈને સૂજે નહીં. હવે પોતાના ભક્તો માટે રસોઈ બનાવીને જમાડે. પણ એક વાત, હવે જેઠ મહિનાનો પહેલાનો સમય છે. ગુણાતીતાનંદ સ્વામીને ત્યાંથી બોલાવી અને બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલી દીધા છે. મહારાજે તીરો ધ્યાન લીલા કરવી છે, અંતર ધ્યાન થવું છે, સ્વધામ પધારવું છે. થોડોક સમય ગયો છે. મારા થોડાક બધા ભક્તોને એમ થાય કે હવે આમને શરીરે સારું છે એવું દેખાડવા માટે મહારાજ કે રસોઈ કરો અને બધાને જમાડી. મારા થોડો શીરો જીમા એના માનમાં દાદા ખાચરે બધા સંતોને રસોઈને પકવાન બનાવ્યા અને મહારાજને વિનંતી કરી કે મહારાજ પીરસવા પધારો, આજે તમે શીરો જીમા છો, તમે મોજમાં, અમે ખુશાલીમાં આજે સંતોને જમાડી. તમે જીમા છો તો સંતોને ગળે ઉતરશે, વાત સ્વાભાવિક છે, નહીતર કોણ જમી શકે? મહારાજે સારું પીરસવા આવીશ. એ પંક્તિઓ પડી, મહારાજ મીંડા પીરસવા. પીરસતા પીરસતા એ જે થાંભલી છે જ્યાં બ્રહ્માનંદ સ્વામી બેસતા હતા એ થાંભલીએ આવ્યા, મારા ઢગલો થઈને બેસી ગયા. આંખમાંથી ચોધાર આંસુ. નિત્યાનંદ સ્વામી મહારાજને પીઠ ઉપર હાથ ફેરવા માંડ્યા, મહારાજ ક્ષમા કરો, ક્ષમા કરો. શું છે? આજ મારે આથી આ છેલ્લું જમાડવા છે. હું જમાડવા નીકળ્યો છું પણ જેને હું રોજ જમાડતો એ બ્રહ્માનંદ હાજર નથી. એ બિચારો એ ક્યાં જમે? આટલો એને ભગવાનને કેટલો ભાવ, એને જમાડતા ભક્તા પોતાના ભક્તોને. તો જે જમે છે એ પણ જમાડે છે. પણ એક એનાથી મીઠી વાત તમને કહું, લગભગ અર્ધી રાત ગરડામાં ભાંગી છે, લગભગ તો બધા સુઈ ગયા હોય, અર્ધી રાત ભાંગ્યા ત્યાં બ્રહ્મચારી બાજુમાં સુતા હોય, મહારાજ એકદમ બેઠા થઈ, બ્રહ્મચારી જાય બેઠા થઈ ગયા, શું મહારાજ મને ભૂખ લાગી છે, મહારાજ અત્યારે શું હોય, તમે કયો તો બનાવ્યો તો થાય, ના જાઓ ને જીવુબા પાસે જાઓ, અને બ્રહ્મચારી ગયા જીવુબા પાસે, બ્રહ્મચારી તો ભાઈ બ્રહ્મચારી છે, ઈશ્વર જેવા ગુણ વર્તે, જઈને જીવુબાને જગાડ્યા, એકદમ જીવુબા લાડુબા જાગ્યા, શું છે મહારાજને ભૂખ લાગી, હમણાં જમીન હુતા ત્યાં, એમનો કઈ દડો નહીં, ગમે ત્યારે ખાવાનું માગે, એટલે તમે હોય તો દો, તો કે ના અત્યારે કઈ છે નહીં, કેતા હો તો અબ ઘડી રોટલા બનાવી નાખી, અને દહીં ગોરસ તો હોય જ, એ બધું લઈને હમણાં આવી જાય, ના એમણે બનાવવાની ના પાડી છે, જે હોય એ લાવો, એ બધે કોલાહલ મંડ્યો તો બનાવવાની ના, હોય એ લાવો તો શું દેવું, એ વખતે જેતલપુર થી ગંગામાં આવેલા એ કલા સાંભળીને જાગી ગયા કે શું છે બા, તો કે મહારાજ ને ભૂખ લાગી છે, બનાવવાની ના પાડે છે, હાજર હોય લાવો, તો હાજર લઈને શું જવું, તો કે મારી પાસે જાહેર નો ઠુમરો છે, એટલે ધાન બાપતા ને એ મેં કરી રાખ્યો છે, તો કે એ લાવો, મોટા વાસણ માં કઈક બનાવ્યો હોય છે, એ લીધો, દહીં ના ગોરસ લીધા, જીવુભાઈ લાડુભાઈ જયારે જલ્દી જલ્દી પાપડ શેકી નાખ્યા, એ બધું લઈને બહેનો સાથે બ્રહ્મચારી આવ્યા, અક્ષર ઓરડીએ જે અક્ષર ઓરડી છે ને આજે, એ ત્યાં લાવ્યા, મહારાજ ત્યાં આગળ બેઠા, ઢોલિયો ઢળાવ્યો, એના ઉપર પોતે બેઠા, વચ્ચે એ બધું મૂક્યું, મહારાજ એક મોટો ત્રાસ મંગાવ્યો, એમાં એ છુમરો નાખ્યો, શેકેલા પાપડ ભાંગીને નાખ્યા પોતાના હાથે, એમાં ગોરસ નાખ્યું, પોતાના હાથે બધું ભેળું કર્યું, અને જમવાની તૈયારી કરીને થોડું થોડું જમવા માંડ્યા, ત્યાં બ્રહ્મચારીને કીધું, આને કઈ ભૂખ અમથી નથી લાગી હો, એનું કારણ હોય, બ્રહ્મચારી તો હા જાઓજી, કોણ કોણ સંતો જાગે છે, જે જાગતા હોય એને બોલાવી આવું, મારે જમાડવા છે, ત્યારે બ્રહ્મચારી આટો મારીને, જે હતા 16 સંતો જાગતા હતા, મુક્તાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આ બધા સંતો હતા, એ શું કરતા હતા રાતે, કોઈ ધ્યાન કરતા હતા, કોઈ કીર્તન કરતા હતા, કોઈ શાસ્ત્ર ચિંતન કરતા હતા, કોઈ શાસ્ત્રો લખન કરતા હતા, કોઈ કીર્તન ની રચના કરતા હતા, યોગ કોઈ યોગ સાધતા હતા, કોઈ મૂર્તિનું ધ્યાન કરતા હતા, આ સંતો એ કરતા, એ બધાને બોલાવ્યા, મહારાજ બેસાડ્યા, બેસો, ત્રાસ મૂક્યો, પોતે એની હાજરીમાં થોડું જીમા, પછી આ બધા સંતો 16 સંતો ને કે લ્યો હવે તમે ફરતા બેસી અને બધા જમો, મહારાજ આમ બેઠા, અને પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ બધા સંતો એને અડધી રાતે મહારાજે જમાડ્યા, એક ત્રાસમાં બધા જીમા, આના મર્મો બીજા છે પણ એ આપણે અત્યારે ઉઘાડવા નથી, પણ એક વાત મારે જે કેવી છે, એ શું કામે જમાડ્યા, અડધી રાત ભાંગે સુવાના વખતે જે લોકો ભજન કરે છે એને ભગવાન રાજી થાય, સૌને નિદ્રા પ્યારી લાગે છે, પણ જે નિદ્રાને ધક્કો મારે છે કે જા જા નિદ્રા હું તને વારું, અરે તું છે નારદ તારી રે, જા જા નિદ્રા હું તને વારું, એક વખતે રામ વનમાં પધાર્યા અને લક્ષ્મણ ને જરા નિદ્રા આવે રે, ત્યાં તો સતી સીતા ને ભાઈ કલંક લાગ્યા, અને ભાયું માં ભ્રાતું પડાવી રે, જા જા નિદ્રા હું તને વાર, નરસિંહ તો જુનાગઢ માં ગાય છે ભાઈ, જા જા નિદ્રા હું તને વાર, આ વિશ્વમાં એવું ક્યાંય પ્રભાત નથી કે જ્યાં નરસિંહ મહેતાના પ્રભાત ત્યાં વગર પ્રભાત થતું હોય, એવો એ નરસિંહ મહેતા કે નિદ્રા જા, તું અભાગી છે, નગણી છે, અમને ભગવાન ભૂલાવે છે, હું નિંદા અને નિદ્રા એના ઉપર જેનો કાબુ આવે એ જ મોટો યોગી, આ બે માં માણસ ફસાય છે, નિંદા પકડે કોઈની નિંદા લઈને પકડીને બેઠા હોય એ છૂટી જવું તો યોગી, નહીં તો લીધો જ હોય કોઈકને, અને બીજી નિદ્રા એ બે જેને કાબુમાં રહી જાય એ યોગી, બધા યોગ પૂરા થયા, તો આ સંતો પર રાજીપો એનો છે, ઓહો હો સુવાને ટાણે જે ભજન કરે, કઈને કહેવાનું શું છે, આપણે ભજન થાય છે, જો ભજન ના થતું હોય તો ભગવાન ઓછા રાજી છે, દેહ મળ્યો છે એના માટે, જો ના થાય તો વિચારવું. અને નિયમથી થશે ભાઈ, આમાં જો કાચું પૂચું હોય, ઘણા ઘણા કહેતા હોય છે કે અમારે કાચી પૂજા છે. કાચી એટલે શું, કે ઘરે હોય ત્યારે કરે, બહાર જાય ત્યારે મુકતા જાય. જમવામાં કેમ કાચું નથી રાખતા, એમાં ક્યાંય કાચું નથી ચાલતું ભાઈ. કરવાનું જ આ છે, મનુષ્ય દેહે કરીને ભજન કરવું એ જ આપણો એક મુખ્ય હેતુ છે. એ જો પૂરો ના પડ્યો ને તો ઓલા ઘરમાં બધા નક્કી કરીને વાત કરતા હતા કે આપણે છે ને એ કાલ સવારે ઘોઘા છે ને, ઘોઘા ગામ, દીવ બંદર ઘોઘા ગામ છે ને, ત્યાં આપણે હીરાને ત્યાં મોકલશું એટલે કામ પતી જાય. એટલે હવે કામ હશે કઈક, પણ હવે હીરાને મોકલશું એમ ઘરના બધા ભેળા થઈને વાત કરતા હતા. એટલે ઘોઘા જઈ આવશે, હીરો ઘોઘે જઈ આવશે અને એ કામ પતી જાય. હવે હીરો સૂતો સૂતો સાંભળે કે સવારે મને મોકલવો છે, તો રાતે હાલવા માંડું શું વાંધો, હવાર પડે વહેલું આવે ઘોઘા. આ બધા સુઈ ગયા ને હીરો હાલતો થઈ ગયો, પણ શું કામ કરવું છે એ કોઈને પૂછ્યું નહીં. ઘોઘે જઈને પાછો ન્યાથી ઘોઘે થઈને પાછો હવાર આવી પાછો આવતો. તો ઓલા બધા કે હીરા તું ક્યાં ગયો તો, તમારે મને સવારે ઘોઘા મોકલવો હતો ને, હું ઘોઘા જઈ આવ્યો. એટલે પણ તને કઈ કામે મોકલવાનો હતો, પણ કામ થયું નહીં અને હીરો ઘોઘે. એમ આપણે ભજન કરવા આવ્યા છીએ પણ ભજન થયું નહીં, તો હીરો ઘોઘે જઈ આવ્યા જેવું થાય. કરવાનું ભજન છે ને, ભજનનો મહિમા સમજાય, યાદ રાખજો, સાંભળો છો, પણ ભજનમાં જેટલા તમે દ્રઢ થાવ, વધુ ને વધુ માળા કરો, વધુ ને વધુ માળાના નિયમ લો, વધુ ને વધુ ભક્ત ચિંતામણી વાંચવાના નિયમ લો, નિયમિત પૂજામાં એકાગ્ર થઈને ભજન. હમણાં એક જણાને આવ્યું મને ફોન, બે ત્રણ દિવસ પહેલા, મને કે સામે આ હવારમાં ચા પીવાના અંતે બધું બધું મૂકી દીધું છે ને, તો હવારમાં પૂજા નિરાતે થાય છે, નહીં તો રોયેલું તરત મગજમાં ટ્રીન ટ્રીન મંડે થાય. એ બસ હવે જલ્દી ચા થાય, જરી નાસ્તો કરીએ, ફ્રેશ થાય, એ હાવ મૂકી દીધું છે ને, હવે નિરાંતે માળા ભજન થાય, એવી પૂજામાં શાંતિ આવે, મન એકાગ્ર થાય છે. આ બધું લપ વળગાડી છે, ભજન જ કરવા દેતું. ભજન કરવાનો જ આ સમય છે, પણ મહિમા મનુષ્ય દેહ છે ભજન કરવાનો. આપણે આ ભેળા થઈને કરાવીએ છીએ ને, વાત એના માટે છે, કોઈ ભજન કરતા થાય, કોઈ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે, કોઈ સ્વામિનારાયણ 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 જપ કરતા થઈ જાય, એને માળામાં રસ આવે. અરે એક ભગતનું નામ ભૂલી ગયો છું, પણ એ કીર્તન મંદિરોમાં બોલે, મંદિર હોય ને ગામમાં મંદિર, ત્યાં ભજન કીર્તનો ગાય. એમાં ભગત બીમાર પડી ગયા, એટલે અઠવાડિયે 10 દિવસ ખાટલે રહ્યા. 8, 10, 11 દિવસ હશે, સાંજના 4 વાગે શ્રીજી મહારાજ આકાશમાંથી ઉતર્યા અને ભગતની પાસે આવીને ઉભા રહ્યા. અરે મહારાજ, મારે અશક્તિ છે, ઊભું થવાતું નથી, બહુ કરુણા કરી, દયા કરી, મહારાજ મને દર્શન આપ્યા, આંખમાં આંસુ આવ્યું. પણ મહારાજ કે ભગત, અમે શા માટે આવ્યા છે ખબર છે? તો મહારાજ તેડવા આવ્યા તૈયાર છું. તો કે ના, તેડવા નહીં, તો હમણાં 10 દિવસથી તમારા કીર્તનનો ટહુકો સાંભળવા નથી મળ્યો, એટલે અમને એમ થઈ ગયું કે ભગત હમણાં કીર્તન કેમ સંભળાવતા નથી. અરે મહારાજ, મારે અશક્તિ આવી ગઈ છે, માંદો છું, એટલે મહારાજ કીર્તન બોલાતા નથી. કયો મહારાજ? મહારાજ કે ના, અત્યારે અત્યારે સંભળાવો, એક કીર્તન તો સાંભળીને જવું છે. અને મહારાજને એ માંદગીમાં ભગતે કીર્તન સંભળાવ્યું, મહારાજ રાજી છે. ભગતને માથે હાથ મૂક્યો, જાઓ, તમે માંદા રહ્યો અને કીર્તન ન સંભળાવો તો મને ક્યાંય ગમતું નથી, જાઓ આજથી તમે સાજા જીવો, ત્યાં સુધી આવા નવા તાજા માદા રહેજો, પણ રોજ કીર્તન મને સંભળાવજો જેથી મને કોંટો ચડે. ઓહો, ભગવાનને ભજન કરે, કીર્તનો ગાય, નામ જપ કરે, એ ભગવાનને કેટલું ગમતું છે. આ મૂર્તિઓની સામે બેસીને ઘણા લોકો કીર્તન બોલતા હોય છે, પૂજામાં કીર્તન બોલતા હોય, ભગવાનને પ્યારું લાગતું, પ્રેમથી બોલ્યો હતો. પણ કીર્તનોમાં જો ઘડીક જોવું હોય ને, અત્યારે ઘણા એક જણા પૂજામાં બેઠા હોય કે તારે માથે નગારા વાગે મોત ના રે, ક્યારેક આ પૂજામાં ના હાલે આ, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ નથી પૂજામાં, શું ભાઈ કોઈ કોઈનું નથી. અરે એ પૂજામાં એમ ને, બને આજ લાલ લાલ ઓઢત શાલ, લાલ પેરી હે પનૈયા લાલ. આવા ભગવાનના મૂર્તિઓના કીર્તન બોલો અને રસરૂપ થાય એવી સરસ મૂર્તિના કીર્તન બોલીએ, નામ જપ કરીએ, ભજન કરીએ, ધૂન કરીએ, કીર્તન કરીએ, ભજનનો મહિમા સમજાય. તો પંજાબમાં એક જણો હતો, પણ એવો કે કોઈ દિવસ કોઈ ભગવાન નું નામ ન લે, કોઈ દેવ મંદિરે મસ્તક ન નમાવે. એટલે એક સાધુ, ખરેખર સાચા મહાપુરુષ, એને કોઈ કીધું કે આને તમે જો ભજન કરાવી દો ને તો તમે સાચા. સાધુ કે પણ એ ભજન ના કરે, નામ ના લે, અમે ઘણું નામ બોલાવે, એક નામ ભગવાન નું નામ લે, બોલ ન લે. બોલો સાધુ પોતે એને જોજો મજાની વાત. આ વાત કહીને પછી પૂરું કરીશ અને આ ચેપ્ટર એ પૂરું કરીશું, એટલા માટે થોડું લાંબુ થયું છે. એમાં અચાનક ઓલા સાધુ નો ઓલો જણો ભટકાઈ ગયો અને કોઈ કીધું કે મહારાજ આને નામ લેવડાવી દીધું. સાધુ એ મજબૂત, ઓલો એ મજબૂત, પણ સાધુ ને પહોંચે અને બળ ભગવાન નું પેલા ને કાંડું પકડીને કે આઈ બોલ રામ બોલ. બોલે કે મારે નિયમ છે, નથી બોલતો. એટલે ઘણા ચાતુર્માસ ના આવા નિયમ હોય, મારે નિયમ છે, હું નથી લેતો, તમે લ્યો. બે અમે તો લઈએ, તું લે એક વાર રામ નું નામ લે. ના ભાઈ ના, હું નથી લેતો. સાધુએ કીધું લે છો કે નહીં નામ? ના હું નામ નહીં લઉં, તમને મારી નાખો તો હું નહીં લઉં. સાધુ બોચી પકડી પછાડ્યો હેઠો અને ગળું દબાવ્યું, મારી નાખું જો નામ ના લેતો, જીવવું હોય. અને ભાઈ સાધુ ની પકડ, એવો પ્રાણ અકળાણો ઓલો કે રામ બોલાઈ ગયો, રામ બોલાઈ ગયો, ગળું દબાવ્યું ને ઓલો કે મહારાજ બચવા માટે રામ બોલી ગયો, રામ હવે છોડી દો. હાલે બસ એક વાર બોલ્યો ને, એક વાર પરાયણ જીવ આવ્યો બોલ્યો, સારું જા એક જ વાર બોલ્યો છો ને, હવે જયારે તારું મોત થોડા વખત માં આવે, મરી જાય ત્યારે લારા પાપના લેખા જોખા લેવાશે, ત્યારે આ એક નામ જે પરાયણી બોલાવ્યું છે ને મેં, એનું ફળ નીકળશે. હા તે એક મારું વચન માનજો, તને ધર્મરાજ એમ કહે કે તારે પેલા તારા પાપના ફળ ભોગવવા છે કે એક વાર જબરદસ્તી લીધેલું નામનું ફળ ભોગવવું છે? આ તને મુખ્ય સામે પ્રસ્તાવ. હા તો ત્યારે તું કહેજે કે મારે નામનું ફળ છે એ ભોગવવું નથી, પેલા પાપે ભોગવવું નથી, તો મારે નામનું જે ફળ છે એને જોવું છે, બસ આટલું રાખજો. ભલે મારા થોડા દાણા થાય ને એનો ઘોઘો પાકી ગયો, વહી ગયો શ્રીપતિ શ્રીધરમ થઈ ગયું, મરી ગયો, ઉપર જમદૂત આવી જાય લઈ ગયા, ધર્મરાજ ની આગળ ખડો કર્યો, ચિત્રગુપ્ત ને વિચિત્રગુપ્ત, ચિત્રગુપ્ત એટલે જે સારા સારા કામ કર્યા હોય ચિત્રકામ, એ ચિત્રગુપ્ત રાખે, અને વિચિત્રગુપ્ત નામ જોવો બધે આખે બધું સાચા નામ છે. આ બધા આ બધા સારા કામ ને જે રાઈટ કરે એ બધું નોંધ કરે ચિત્રગુપ્ત, અને ન બતાવવા જેવા કામ હોય વિચિત્રગુપ્ત, એની પાસે બધા બે ચોપડા વાળા પડે. ચિત્રગુપ્ત નો આરામ હતો, ત્યાં કઈ હતું નહીં, એમાં એક નીકળ્યો કારણ એક ભગવાન નું નામ જબરદસ્તી લીધું છે, અને આ પાપનો કોઈ ઢગલાનો પાર ન હતો. ધર્મરાજે સાંભળીને કહ્યું ભાઈ આટલું છે, તારે પેલા નામનું ફળ ભોગવવું છે કે પેલા પાપનું ફળ ભોગવવું છે? અને મહારાજ ઓલા સાધુના વેણ યાદ આવ્યા, મારે છે ને પેલા નામનું ફળ છે ને ભોગવવું નથી, મારે એનું ફળ શું થાય જોવું છે. ધર્મરાજ ગૂંચવાણા, ભોગ્યા વગર દેખાય કેમ, દેખાડવું કેમ, ડેમો કેવી રીતે કરવો? તમે એમ કયો કે મારે જલેબી ચાખ્યા વગર જલેબી નો સ્વાદ મારે જોવો છે, એ કેમ જણાય? જલેબી ચાખવી નથી અને જલેબી નો સ્વાદ કેવો છે એ મારે અનુભવો છે, જોવો છે, તો એ તો શક્ય જ નથી ને. પાણીમાં પડવું નથી, તરતા શીખવું છે, એમ કેમ થાય? એટલે ધર્મરાજ ગૂંચવાણ, ભાઈ આ તો કેસ પેલો વેલો છે, ફળ ભોગવવું નથી, ફળ એને જોવું છે ખાલી. આનું તો કોઈએ કીધું કે મહારાજ એવું છે, આ તમે બ્રહ્માજીને ખબર હોય, વેદના જ્ઞાતા શાસ્ત્રો ને, તો એની પાસે જાય. ધર્મરાજ આને લીધો, પાડા ઉપર આને બેહાડ્યો, ડબલ સવારી બોલ બે લઈને ગયા. ને બ્રહ્માને ત્યાં બ્રહ્માજી કે આવો આવો, અહીં શું વળી કામ પડે, અમારે ઇમરજન્સી છે, હમણાં નથી બોલ્યું કેવાતું. ધર્મરાજ એવા યમદૂતો ને ખખડાવ્યા, હમણાં કેમ તમારે ઠાલા ઠાલા આવો પાછા? તો કે મહારાજ શું કરીએ, અમારે પાડાની સ્પીડ ઓછી પડે છે, અમે જ્યાં પહોંચી એ પેલા 108 પહોંચી જાય છે. એમ્બ્યુલન્સ ગુજરાતમાં ફરતી કરી છે ને સરકારે, એટલે કે અમે જે આ પાડાની સ્પીડ ઓછી પડે, અમે પોગી પેલા 108 એમ્બ્યુલન્સ પહોંચી જાય છે, મારે બચી જાય છે, ખાલી આવવું પડે છે. મેં આનો અર્થ શું કર્યો ખબર છે? 108 એમ્બ્યુલન્સ પહોંચે અને જો બચી જવાતું હોય તો 108 મણકાની માળા ફેરવે. ઈ કાળ થી કેમ પકડાય? એ તો ભગવાન ને પામે ભાઈ. માટે માળા છોડવી નહીં, પૂજા માળસ કરવી નહીં, ભજનમાં કોઈ દિવસ માણસે પેલું કરવું નહીં. પણ મન એવું છે ને, નિયમ નહીં રાખો તો નહીં થાય. રોજ રાતે સૂતી વખતે 10 માળા, 11 માળા, 5 માળા, 7 માળા, 3 માળા કરીને જ શું તો ભજન થશે. સવારમાં પૂજામાં 11 માળા, 12 માળા, 15 માળા કરવી જ, 21 માળા કરવી જ તો થશે. નહીં તો 3 માળા એને એમ થશે કે ઓહો બહુ પૂજા કરી. માણસ બીજામાં ક્યાંય એને તૃપ્તિ નથી, ભજનમાં તરત ધરાઈ જાય છે. એટલે આ બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીને કીધું કે મહારાજ આવી રીતનો કોયડો થઈ ગયો છે, આ કે છે મારે રામ નામનું એક ફળ લીધું છે પણ એનું ફળ ભોગવવું નથી, મારે જોવું છે. બ્રહ્માજી કે આજે 4 વેદમાં આવું નથી ક્યાંય, આને કેમ દેખાડું? ભોગવે તો દેખાય. તો કે ના, ભોગવવું નથી એને. અને મેં વળી શું કમેજ સૂજી એને વળી ચોઈસ મૂકી, તારે જે ઈચ્છા હોય તે આ ઈચ્છા પૂર્વમાં હું બંધાયો, નહીં તો બે ભાંઠા મારી ભોગવાવી ન દઉં. મેં વળી ડાપણ કર્યું કે તને શું વળી ઈચ્છા છે, હું તારી ઈચ્છા પૂરી કરીશ. પત્ની માંદી હતી, એના પતિને કીધું, સાંભળો અલે મુમતાજ મરી ગઈ તો શાહજહા તાજમહાલ બંધાયો ખબર છે ને દિલ્હીમાં? હા એ ખબર છે ને, તાજમહાલ બંધાયો મુમતાજ ની પાછળ, શાહજહા એ મરી ગયા પછી બંધાયો, ખબર છે? ખબર છે. હું મરી જાય તો તમે શું બંધાવશો? તો કે હું ટિફિન બંધાવીશ. અને જરાય ખોટું નહીં, કારણ કે જમવાનું શું કરવું. પણ કેટલો સરસ જવાબ આપ્યો. એટલે બ્રહ્માજી કે ભાઈ આ તો ક્યાંય 4 વેદમાં ક્યાંય મળતું નથી, આ અગમ નિગમ માં પણ આ નથી, દેખાડવું કેમ? બ્રહ્માજી ને ખબર ન પડે. બ્રહ્માજી કે એમ કરી આ જપના અધિષ્ઠાતા દેવ મહાદેવ છે, અખંડ જપ કરે એટલે એની પાસે જઈને એને ખબર હોય. એટલે બ્રહ્માજી નો હંસ લીધો, આમણે એમનો પાડો લીધો, ઓલાને પાડો પર બેસાડ્યો તો એ બધું આવ્યું કૈલાસમાં. હા પાડો મેળ્યો ભૂભાડા મારવાનો, હંસ મેળ્યો આમથી પવન પપડાટી થવા, એટલે શિવજી નો ડમરૂ મેળ્યો ડમડમ થવા. કાર્તિક સ્વામીએ જઈને કીધું, પપ્પા મહેમાન આવ્યા લાગે છે. શિવજી બહાર આવ્યા, જોયું ત્યાં તો બ્રહ્માજી અને યમરાજ ને આ કૈલાસમાં ક્યાંથી આવ્યા? બ્રહ્માજી તો આવે ઘણી વાર, પણ આ ક્યાંથી ને? એની પાછળ કોઈ બેઠો છે વિચિત્ર. એટલે શિવજી તો હાથમાં ત્રિશુલ તૈયાર કરી નાખ્યું, શું છે આ બધું? મહારાજ કે આ રીતનું છે, અને આને એવું રામ નામનું ફળ જોવું ભોગવવું નથી પણ જોવું છે. હવે જોવું કેવી રીતે? તમે જપના અધિષ્ઠાતા દેવ છો, સતત રામ નામ જપ કરો છો, તો તમને ખબર હોય, અમને કઈ ખબર નથી પડતી. શિવજી કે મને ખબર નથી પડતી આમાં, ફળ થાય એ ભોગવાય પણ એ દેખાડવું કેમ? મને મૂંઝવણ છે. હવે એમ કરીએ, જેનું નામ જપીએ છીએ વિષ્ણુ પાસે જાય એને તો ખબર જ હોય. એટલે શિવજી એમનો નંદી લીધો, બ્રહ્મા એનો હંસ લીધો, યમરાજ એમનો પાડો લીધો, પાડા ઉપર આને લીધો, એ બધું આવ્યું વૈકુંઠમાં. ગરુડજી બધે અંદર ખબર આપ્યા કે મહારાજ આ બધું આવે છે, લાવ લશ્કર. ભગવાન વિષ્ણુ તરત બહાર આવ્યા. લક્ષ્મીજી ને કીધું, પગ દાબવા રેવા દો, આ બધા આજે કેમ આવે છે, શું કઈ છે? આગતા સ્વાગતા કરી બેસો બેસો, શું છે? ભગવાન વિષ્ણુ ઉભા છે. તો કે મારા શું સમસ્યા? તો કે આવું છે, આ કોઈ દી કેસ નથી આવ્યો, એવો વિચિત્ર કેસ આવ્યો છે. એક તો જિંદગી એક નામ પરાયણે લીધું, અને વળી હું પ્રભુ આપના નામનો આદર રાખીને વળી મેં એમ કીધું તને જે ઈચ્છા હોય બોલ, એમાં મારેથી કેવાય ગયું. એટલે એ એમ કે છે કે મારે એક રામ નામ લીધું છે, એ ફળ ભોગવવું નથી પણ મારે એનું ફળ જોવું છે. તો બ્રહ્માજીને મળ્યા, શિવજીને મળ્યા, મને તો ખબર પડી જ નહીં, પણ એટલે પછી શિવજીએ કીધું કે મહારાજ જેનું નામ જપે છે એને તો ખબર જ હોય ને, એટલે અમે તમારી પાસે આવ્યા છીએ, તમે નિવેડો કરો કે રામ નામનું ફળ એને દેખાડવું છે, તો તમે દેખાડવું શું? વિષ્ણુ ભગવાન ખડખડાટ હસી પડ્યા, બ્રહ્માજી શિવજી રામ નામનું ફળ આજ કે આ મારું દર્શન થાય ને એ જ રામ નામનું ફળ. એમાં શું ભોગવવાનું હોય? અને જોવો, સાંભળો, એક રામ નામનું ફળ જોવું હોય તો એ આજ જોઈ લ્યો કે મારા દર્શન માટે એ જીવને તમે બ્રહ્માજી અને મહાદેવજી તમે એની સાથે એને તમે કંપની આપો, અને આ યમરાજ પોતાના વાહન ઉપર એને બેસાડીને અહીંયા લાવે અને મારી પાસે ઉભો રાખે, આનાથી વિશેષ રામ નામનું ફળ બીજું શું હોય? એક નામ લીધું હોય એનું આ ફળ છે. એટલે ધર્મરાજે ઓલા કાઠલો પકડ્યો, જોઈ લીધું તો કે હા બસ જોઈ લીધું, હાલ પાછો નીકળ. અહીંયા સુધી હળિયા પાટી કરીને હેરાન કરી નીકળ, હવે હવે તો એના હાથમાં આવી ગયું ને. એટલે ઓલા ઢળડીને પાસ બાંધી લોહ ચીપીઓ નાખી અને ઢળડવા માંડ્યા. એટલે ઓલો જાતો જાતો ઢળડાતો ઢળડાતો પેલો કે પાપી માણસ એ કે ભગવાન વિષ્ણુ પ્રભુ મારે તમને કઈ પૂછવું હોય તો પૂછાય? તો કે ના અહીંયા સુધી આવી ગયો, પૂછી લે. તો મહારાજ આપનું દર્શન થાય પછી એને જમપુરી ગર્ભવાર લખવાર લખ ચોરાસી હોય તો ના હોય તો આ મને કેમ લઈ જાય છે? ભગવાન કે મૂકી દો મૂકી દો મૂકી દો, એ હજી ત્યાં બેઠો છે. એક ભગવાન નું નામ જબરદસ્તી થી લે તો પણ વૈકુંઠ ને જો પામતો હોય તો આપણે પ્રેમથી સ્વામિનારાયણ નું નામ જપીએ તો આપણને ભગવાનની પ્રાપ્તિ થાય. આળસ ની વાત આપણી છે કે પાંચ માળા કોણ જાણે આમ ઊંઘ નો આવે, માળા હાથમાં લે ના આવે. મેં ઘણા ને એવા જોયા છે પૂજામાં બેસે ને ઘાટી ઊંઘ ચડે, ખબર નહી કથામાં બેસે ને ઘાટી ઊંઘ ચડે. એ આળસ ખંખેરવી જોઈએ, એ બધા ગુણ છે, રજોગુણ તમોગુણ ના ભાગ આવે છે. આ સાંભળ્યા પછી ભજનમાં પૂજામાં દેવ દર્શનમાં જપ કરવામાં વચનામૃત વાંચવામાં ભક્ત ચિંતામણી વાંચવામાં એવા કોઈ ગ્રંથો શ્રવણ મનન નિધિધ્યાસ કરવામાં આળસ થતી હોય તો આળસ ખંખેરી નાખવી. માણસનો દેહ મળ્યો છે એ આના માટે જ મળ્યો છે અને આપણા પોતાના સુખ માટે છે અને એ જ સાચો મહિમા છે. એટલે આ સંતો તો પાંચ ભાઈ પામી ગયા હતા, પણ આ જે રચનાઓ શા માટે કરી? એમણે જો આ રચના ન કરી હોત તો અત્યારે આપણે આ ચિંતન કરતા હોત? આપણી જેવા કેટલાય પામર જીવોને ઉદ્ધાર માટે આ બધા સંતોએ મહેનત કરી છે. હરિસ્મૃતિ તો અપરંપાર મહિમા વાળી છે જ, એને નિષ્કુળાના સામે ગૂંથી અને આપણા સામે મૂકી એને આપણે પ્રેમથી ગાઈએ છીએ અને સંભાળીએ છીએ. પણ એ મહારાજે જે જે લીલાઓ કરી બ્રહ્મા નિષ્કુળાનંદ સ્વામી કે અમે નજરે એ મહારાજને ભાળ્યા છે. પણ કેવા છે કે પછી સત્સંગી સુખ સીમા કે ભૂદર ભાળ્યા છે, લીધા તેણે ચરણ છાતીમાં કે ભૂદર ભાળ્યા છે, એવા અલૌકિક સુખ દેતા કે ભૂદર ભાળ્યા છે, અને આનંદ નિષ્કુળાનંદ લેતા કે ભૂદર ભાળ્યા. સહજાનંદ સ્વામી મહારાજની